શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે હવે તમને પ્રશ્ન પૂછવાનો વારો છે, પૂછો. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે, અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી, અને તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે? હું તમને એક પ્રશ્ન પૂછું કે સમ્રાટ ચક્રવર્તી રાજા છે, એને ત્યાં સાહેબીનો કોઈ પાર નથી, સુખ વૈભવ અત્યંત છે, ખાવા પીવાની ભોગવવાના પદાર્થોની કોઈ કમી નથી, છતાં એ સમ્રાટ ચક્રવર્તી સમ્રાટનો પુત્ર બાલ કુંવર મૂળા માટે રડે, એ કેવું યોગ્ય ગણાય? યોગ્ય ગણાય? તો હું એ પ્રશ્ન પૂછું કે એ બાલ રાજા કુંવર છે, બાળા કુંવર જે છે, એને કઈ ચક્રવર્તી સમ્રાટની આજ્ઞા લોપી છે એટલે રડે છે? તો શા માટે રડે છે? એને એને પોતાના બાપનો મહિમાની ખબર નથી, એને પોતાના પદની ખબર નથી, એને પોતાના રાજવૈભવની ખબર નથી કે પોતાના રાજમહેલમાં પોતાની સેવા માટે કેટલા લોકો તૈનાત થઈને ઉભા છે, એના વચનને ઝીલવા માટે કેટલો સમુદાય તૈયાર છે, ખુદ સમ્રાટ એના માટે પણ મરું મરું થાય એટલી સાહેબી છે, કોઈ ભોગ્ય પદાર્થોની કમી નથી, છતાં એ બાલ કુંવર મૂળા માટે રડે છે. એનો અર્થ એ છે કે એને અજ્ઞાન છે, એને એના બાપનો મહિમા સમજાણો નથી, એને એનો અનુભવ નથી, એ રાજાશાહીનો એને સ્વાદ નથી માણ્યો, એટલા માટે રડે છે ને, એમાં તો કોઈ પેલું નથી. તો પછી કોઈ જીવ ભગવાનના આનંદને મૂકીને મૂળા મોગરી જેવા તુચ્છ પદાર્થને માટે ક્લેશ કરે, તો એનો ઉત્તર એવો શ્રીજી મહારાજે આપવો જોઈએ ને કે એને ભગવાનના સ્વરૂપનો મહિમા સમજાણો નથી, એને ભગવાનના સ્વરૂપનો સ્વાદ આવ્યો નથી, એને ભગવાનના સ્વરૂપના સુખમાં દ્રષ્ટિ પહોંચી નથી. શ્રીજી મહારાજે કહ્યું છે કે એ સ્વરૂપમાં જ્યારે દ્રષ્ટિ પહોંચી જાય ત્યારે આ તમામ વિષયો છે એ કૂચા જેવા થઈ જાય. અને આવો ઉત્તર ઘણી જગ્યાએ અપાયો છે, છતાં અહીંયા એવો ઉત્તર ન આવ્યો. એનો અર્થ સીધો એવો થયો ને, કારણ કે એમાંથી એમ કહ્યું કે બાળકુંવર રડે છે, એ કંઈક સમ્રાટની આજ્ઞા લોપે છે, તુચ્છ પદાર્થ માટે ભગવાનને છોડી અને ક્લેશને પામે છે. તો મહારાજ કે એ વચન લોપે છે, એટલે જવાબની ને પ્રશ્નની સંગતિ ન થઈ. જવાબ તો એવો આપવો જોઈતો હતો કે ભગવાનના સુખનો સ્વાદ આવ્યો નથી, એમાં દ્રષ્ટિ પહોંચી નથી, તો પ્રશ્નનો સંદર્ભ કંઈક જુદો હોવો જોઈએ. અને વાત સાચી છે, પ્રશ્નનો સંદર્ભ ઉલટો છે. ઉલટો એ પ્રકારનો છે કે બાળા રાજા મૂલા મોગરી માટે રડે એ સમજી શકાય છે, પણ યુવરાજ મૂળા મોગરી માટે રડે એ ન સમજી શકાય એવી બાબત છે. કારણ કે હવે તો થોડા દિવસોમાં એ રાજનો અધિકારી થવાનો છે, અને એટલો સમજદાર છે કે એને રાજવૈભવની તમામ સુવિધાની ખબર છે, એટલું જ નહીં, ગમે તે જગ્યાએ ક્યારેક પોતાનો અધિકાર વાપરી શક્યો છે એને રાજાશાહી રાજઠાક એની બધી ખબર છે. હવે એવો યુવરાજ કે જે ભાવિ સમ્રાટ ચક્રવર્તી છે, એ જ્યારે મૂળા મોગરી માટે ટાંટિયા પછાડે ત્યારે આશ્ચર્ય છે. આ કેમ ઊંધું થયું? આપણે નાના હતા ત્યારે રમકડા માટે રડતા, કોડા કોડી હારી જતા ત્યારે રડતા, રમકડું તૂટી જતું ત્યારે રડતા, અને રડતા એટલે એ આંસુ આવતા, આંખમાં આંસુ સમાતા નહીં, એ ખોટા નહોતા, બિલકુલ સાચા આંસુ આવતા હતા. ખોટા હતા આંસુ? બિલકુલ સાચા હતા. પણ હવે અત્યારે તમે છો વૃદ્ધ થઈ ગયા કૃષ્ણ બાપા, તમે ઘૂઘરા માટે રડો, અથવા તો ચાલો હું એ ઘૂઘરા ઘૂઘરી રમકડા માટે હું વેન કરું અને હું ભેંકડો તાણું તળપદી ભાષામાં તો એ વહરું લાગે. છોકરું રડે તો એ પણ મીઠું લાગે, રુદન પણ મીઠું લાગે. આપણું રડવું તો યજ્ઞનો ભજન ગાતો તો રાતના 1 વાગે અગાશીમાં હું સાંભળી ગયો, યોગેશ્વર ક્યારે આવશે, કાલિંગાને ક્યારે મારશે, અને સતયુગ વાલો ક્યારે લાવશે. ને કે તું બંધ કરી દે એટલે સતયુગ જ છે બાપા. નાનું બાળક ઘૂઘરા માટે રડે એનો ઓરતો ન હોય, એનો ધોખો ન હોય. સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન ઉપર ભરવાડ તરસ્યો છો, આટા માર્યા કાંઈ ન જોડે રેકડી વાળો ઉભો હતો, એને ક્યાંક કંઈક પીવાનું દઈ દે. તેઓ લે પેપ્સી જેવી બોટલ લઈને ધરી ખોલી, ત્યાં તો હબળક દઈને ઉલ્યું. બોલો ભરવાડ કે મારે નથી પીવું. હવે તમે ઓર્ડર કર્યો નથી પીવું તો ના નથી પીવું. કાં હું કામ નથી પીવું તો બાટલીમાં નોરી પેટ મારી. પણ એનો ધોખો શું હોય ભાઈ? ક્યાંક પાર્ટી જેવું આવું હશે અને પછી રાખેલું ઓપનિંગ હશે કોઈ સ્ટોરનું, તો પાર્ટીમાં બધાને આઈસ્ક્રીમ પીરસાતો હતો. હવે એક ભરવાડ બીજા આવી ગયા તો કઈ બે જાઓ જોયા કરો છો, તો બિહારી દીધા. અને પહેલી વાર એને આઈસ્ક્રીમ આમ ચાખ્યો, એવો ખુશ થયો. પણ પછી બોલ્યો, આ હા હા હા, આ હાવ ઠરી ગયો છે તોય આવો છે, તે ગરમા ગરમ કેવો હોય છે ભાઈ? ગરમા ગરમ જોયા જેવો ન હોય. પણ એ ભરવાડનો ધોખો ન કરાય, બાળક રડે એનો ધોખો ન કરાય, એનો ઓરતો ન કરાય, એને અજ્ઞાન છે, એને સમજ નથી. પણ યુવરાજ છે, સમજદાર છે, વિદ્વાન છે, જ્ઞાની છે. એ જ્યારે તુચ્છ માટે રડે, જેમ રાજાનો યુવરાજ છે એ મૂળા માટે રડે, તો એ ઠીક નથી. એમ જે ભક્તને ભગવાનના સ્વરૂપનો સ્વાદ નથી માણ્યો, એ તુચ્છ પદાર્થો માટે ક્લેશ કરે એ સમજી શકાય એવું છે, એનો વાંક નથી. હજી સ્વાદ માણ્યો નથી ને. તમે જુઓ છો ઘણા જુવાનિયાઓ હોય છે, એને જ્યાં સુધી સત્સંગનો સ્વાદ નથી આવ્યો ત્યાં સુધી એ બહાર બહુ ફાંફા મારે છે, અને જ્યારે બરાબરનો સ્વાદ આવી જાય છે તો પછી એને કોઈ જગ્યાએ બહાર પછી મિજલસમાં આનંદ નથી આવતો. પણ જે ભક્તએ ભગવાનના સ્વરૂપનો આનંદ લીધો છે, સુખ લીધું છે, સાક્ષાત્કાર થયો છે, એવો ભક્ત એ જ્યારે મૂળા મોગરી જેવા તુચ્છ પદાર્થો માટે ક્લેશ કરે ત્યારે અત્યંત આશ્ચર્ય છે. કારણ કે ગીતા કહે છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમ દ્રષ્ટવા નિવર્તંતે, એ પરમનું દ્રષ્ટ દર્શન થઈ ગયું ત્યારે વાલા એ રસના ચાખણહાર છાસ તે નવ પિયરે લોલ. એ સ્વાદ ચાખ્યા પછી જયારે છાસને માટે ક્લેશ કરે વિષયો તુચ્છ છાસ જેવા, તો એ તો અત્યંત આશ્ચર્ય છે. એ આશ્ચર્ય મુક્તાનંદ સ્વામીને થયું છે. એ ભૂમિકા છે કે આ ઉલટું કેમ મહારાજ, અને એ ઉદ્ભવ્યું ક્યાંથી કે આગલા પ્રશ્નમાં મહારાજે જયારે વાત, આ શ્રોતા કહેવાય. આપણે તો આવા શ્રોતા પણ નથી હોતા અને આવા વાચક પણ નથી હોતા વચનામૃતના. મુક્તાનંદ સ્વામી ઇન્સ્ટન્ટ એમ તત્ક્ષણ કેટલા વિચાર આત્મસાત કરતા કરતા શ્રવણ કરતા હશે કે તરત જ પૂછ્યું કે મહારાજ, અને ઉદ્ભવ્યું એટલે કે મહારાજે જયારે એમ કહ્યું કે શિવ બ્રહ્મા નારદાદી જેવા પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે, ખેંચાઈ જાય છે, એ મુક્તાનંદ સ્વામીને લાઈટ થઈ કે આ કઈ સામાન્ય તત્વ તો નથી, તો એ કેવી રીતે આ તુચ્છ પદાર્થોને માટે ક્લેશ કરે. હે મહારાજ, આ સમજાવો. અને તણાઈ જાય છે એટલે નહીં, તણાઈ ગયા છે માટે કહ્યું છે. સામે શાસ્ત્રો છે. શિવજી, એને નારદજીએ સમાચાર આપ્યા, પ્રભુ તમે સમુદ્ર મંથનમાં વિષ પી લીધું. થોડી થોડી કથા કહેશો કારણ કે એમાંથી થોડો સંદર્ભ તારવો પડશે. હું જાણું છું તમે આ કથાઓ સાંભળી છે, પણ એ વગર સૂત્ર નહીં સમજાય. ઝેર પીન તો આવી ગયા, પછીના તો તમને ખબર જ નથી ને, અમૃત નીકળ્યું તું. હા, નારદજી તો હરતું ફરતું પત્ર છે, તાજા સમાચાર આપે. અચ્છા પત્રકાર કેમ થવું એ નારદજીમાંથી શીખવા જેવું છે. અરે મહારાજ, અમૃત નીકળ્યું, બહુ સારું. શિવજીને કોઈ આશ્ચર્ય નહોતું, નીકળે. પણ મહારાજ, પછી અમૃત માટે ઝઘડો બહુ થયો, અને પછી ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું વિષ્ણુએ, અને આ રીતનું આ તે બન્યું, અને આવી રીતે દેવતાઓને અમૃત પાયું અને દાનવો ધૂળ ફાંકતા રહી ગયા છે. શિવજી કે બહુ સરસ. આટલી ટાંડી મૂકી નારદજી વિયા ગયા. શિવજીને થયું કે ઓહો, આ ખોટું થયું. ભગવાન મોહિની રૂપ ધારણ કરે તો મને સહેજે દર્શન તો થવા જોઈએ, અને એ દર્શનની લાલસા કરી ભગવાન વિષ્ણુને યાદ કર્યા, ભગવાન વિષ્ણુની મુલાકાત થઈ, વિનંતી કરી કે મહારાજ મારે આપનું મોહિની સ્વરૂપ જોવું છે. તો ભગવાન વિષ્ણુ કે જોગીરાજ, એ તમારું કામ નથી એ જોવાનું, તમે કૈલાસમાં ધ્યાન કરો એ બરાબર છે. ના મારે તમે જ છો તો પછી તમારું દર્શન કરવામાં શું વાંધો છે? તો કે હું ભલે રહ્યો, પણ હું તે મોહિની છું, અને રહેવા દો. નહીં નહીં મહારાજ, તમે પડખે હો અને તમે સ્વયં હો, મને દર્શનનો લાભ આપો. ભગવાન વિષ્ણુ કે આ યોગી હઠ છે, સારું શિવજી દર્શન આપો. એક પલકારો થયો, આખું વનરાય પલટાઈ, વસંત આવી ગઈ. 18 ભાર વનસ્પતિ ઝૂમવા માંડી, વસંતમાં ખીલતા તમામ પુષ્પો ખીલી ગયા, સુગંધ મહેકવા લાગી, મંદ અને શીતલ સુગંધી પવન વહેવા લાગ્યો, મયુકર અને કહકાર થવા લાગ્યા, બપૈયાઓ બોલવા લાગ્યા, મંદ મંદ વાદળોની ઘટાઓ ફરકવા લાગી. અને શિવજી ચાપાસ દર્શન કરે છે કે ક્યાં મોહિની છે. ભગવાન વિષ્ણુ અદ્રશ્ય પણ નજર કરે છે, ત્યાં સામે અનેક રંગબેરંગી પુષ્પથી ઝૂમેલો એક પુષ્પ ઝૂલો દેખાયો, અને શિવજીની નજર પડી. તેના ઉપર જમણા પગની ઠેલ લેતા મોહિની સ્વરૂપ ભગવાન નીચતા હતા, અને શિવજીએ દર્શન કરતાની સાથે તમામ યોગ કલાઓ સ્ત્રવી અને દોયડા બથ ભરવા માટે જેવા દોયડા ભગવાન અદ્રશ્ય થઈ ગયા, ગભરાઈ ગયા કે મારું પતન થયું છે. થોડી કથા શાસ્ત્રીય છે પણ નથી કહેતો, પણ શિવજી એટલા મૂંઝાઈ ગયા, શર્મિંદા થઈ ગયા, બે ગોઠણની વચ્ચે માથું મૂકી અને આંખમાં આંસુ આવી ગયા. એ જ વખતે ભગવાન વિષ્ણુએ આવીને ભગવાન શિવને માથે હાથ મૂક્યો છે કે યોગીરાજ જાગો, મોહિની દર્શન કરી લીધું. શિવજી પગમાં પડી ગયા છે. મહારાજ, મારી ભૂલ થઈ, ક્ષમા કરો, મારી યોગ કળામાં ખામી આવી છે. અદ્રશ્ય થયા, પરવાહમાં તણાયા. બીજા બ્રહ્માજી, સરસ્વતી એનું રૂપ નિહાળે છે, મોહિત થયા, સ્પર્શ કરવા દોડ્યા. સરસ્વતી સમજી ગયા, ભગવાને સ્ત્રીઓમાં એક શક્તિ આપી છે કે કોઈ બી પુરુષ એની સામે એકવાર આંખ આમ મિલાવે ત્યારે ખબર પડી જાય તેની આંખમાં શું છે. એટલે સરસ્વતી સમજી ગયા, એટલે એકદમ ઉભાથી દોડવા ગયા. બ્રહ્માજી પાછળ દોડ્યા છે, આ તપે છે આમ તો ન કરો સારું લાગી દો થોડી વાર પછી સાહેબ આમાં મારા કઈ દર્શન કરવાનું એવું નહીં ઠાકોર એટલે બ્રહ્માજી પાછળ દોડ્યા છે સરસ્વતી આગળ જાય છે સરસ્વતીએ જાણ્યું કે મારો બાપ ભૂલ્યો છે હરિણીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે તો બ્રહ્માજી સ્વયં હરણ થયા છે અને પાછળ દોડ્યા છે વેગવંત થવા માટે તો સામેથી ઋષિઓ સપ્તર્ષિઓ આવતા હતા એમણે જોયું ઓ આ તો પિતામાં એટલે કહ્યું પિતાજી તમે અને તરત શર્મિંદા થયા હરણનું સ્વરૂપ છોડી દીધું અને બ્રહ્માજી પાછા ફરી પણ લોકમાં પ્રસિદ્ધિ થઈ ગઈ એ બ્રહ્માજીને માટે કલંક થઈ ત્રીજી વાત નારદજી રામચરિત માનસ પ્રમાણે કઈ હિમાચલની તળેટીમાં તપશ્ચર્યા કરવા માટે બેઠા દક્ષનો શાપ હતો છતાં હિમગીરીની તળેટીનો પ્રભાવ એમને સમાધિ લાગી વર્ષો સુધી સમાધિમાં રહ્યા ઇન્દ્રને તકલીફ લાગી કે મારું ઇન્દ્રાસન જશે કામદેવને એમણે પ્રેરિત કર્યો કામદેવ હિમાચલ પ્રદેશમાં આવ્યા વસંત વ્યાપી તમામ એના શસ્ત્રો સજ્યા અપ્સરાઓના નૃત્ય થયા ઝંકાર થયા કામદેવે ઘણો સંમોહન કરવાનો પ્રયાસ કર્યો પણ નારદજીની સમાધિ ન તૂટી કામદેવે સરસ મજાની પુષ્પમાળા લઈને નારદજીના કંઠમાં મૂકી પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ ધન્ય હો તમે જીતેન્દ્રિય છો બ્રહ્મચારી છો યોગી રાજ છો સર્વદેવમાં સર્વશ્રેષ્ઠ થવાને માટે તમે લાયક છો નારદજીની આંખ ઉઘડી ગઈ ઓહો કામદેવ હાજી મહારાજ હું તમારી સાથે હારી ગયો છું કંઈ વાંધો નહીં કામદેવ જતો બીજી મિનિટે નારદજીને થયું કે જે કામદેવ શિવજીને પછાડી ગયો એ મારી આગળ માથું પછાડીને ગયો પણ આ વાત કોઈએ શિવજીને કરી કે નહીં કદાચ ટાઢ છે અને કદાચ અત્યારે આ બરફને લીધે દર્શનના પટ બંધ છે તો કંઈ ગુજરાત સંદેશ વગેરે નહીં જતું હોય એટલે પોતે ગયા છે અને શિવજી પાસે નારદજી બેઠા અને વાતમાંથી શિવજીએ પૂછ્યું કે શું આવવું થયું તો આપણે ઘણી એમ ચાલાકી કરીએ એમ નારદજીએ પણ કહ્યું બસ સમસ્તો નીકળ્યો તો કહ્યું કે મળતો જાઓ એમાંથી વાત વર્તા કરતા કહ્યું કે શિવજી પણ જાણે એમણે કહ્યું નારદજી હમણાં કેમ દેખાતો નહોતા અરે મહારાજ તમને ખબર નહીં હમણાં તો બહુ સાધનામાં લાગી ગયો હતો અને સમાધિ લાગી ગઈ પછી તો આમ થયું કામદેવ આવ્યો હતો પણ એ મારી આગળ હારી ગયો મારે તમને જરાક પછાડી ગયો હતો પણ મારી આગળ એનું કશું ચાલ્યું નહીં આ જો ને હજી હાર જો એનો પહેરાવેલો છે અને જતો રહ્યો શિવજી કે આને દર્દ લાગી ગયું ઠીક લ્યો મહારાજ હું જાઉં તો કે જાઓ ખરા પણ તમે આ વાત વિષ્ણુને કરતા નહીં શિવજી સમજી ગયા કે જો આ વિષ્ણુને કરશે ને તો ઓલું દર્દ કાઢ્યા વગર નહીં રહે પણ આમને તરત મનમાં ઉલટો ભાવ આવ્યો કે હું શિવજી કરતા સારો છું એવી વિષ્ણુની આગળ પ્રતીતિ થઈ જાય એટલા માટે ના પાડે છે તો હવે ખાસ જવું જોઈએ વિષ્ણુની પાસે આવ્યા ભગવાન વિષ્ણુને વાત કરી એટલે વિષ્ણુ જાણી ગયા સારું સારું નારદજી તમે જીતેન્દ્રિય થાવ એમાં કંઈ નવાઈ નવાઈ છે તમે મારું ભજન કરો છો મારા જ શરણમાં છો તો તમે કામદેવને પછાડી દો એમાં કોઈ વાતને આશ્ચર્ય નથી પણ હું તો એમ કહું કે આ બ્રહ્માંડમાં કોઈ નારદ તારા નામનું ભજન કરે તો પણ કામને પછાડી શકે એમાં તારે શું આટલું ફૂલાવાની જરૂર છે આટલો તું સમર્થ છે તો કે હા એ મહારાજ વાત તો સાચી છે આ બરાબર છે ભલે જાઓ ભજન કરો ચાલતા થયા નારદજી કે આ બધાને હારું કેમ નથી લાગતું અને રસ્તામાં ભગવાને માયા રચી છે માયાનગરી ઉભી થઈ છે શીલનિધિ નામનો રાજા છે વિશ્વ મોહિની એમની દીકરી માયાને સ્વયં આજ્ઞા આપી છે નારદજી ચાલ્યા જાય છે એ તો આવતા ને અવકાશમાં જોયું કે આ નગરી ક્યારેય ભટકાણી નથી આગળ બનાવી નાખી વિશ્વામિત્રનું કામ નહીં હોય ને ત્યાં તો જોયું તો માણસોને અવર જવર જોયે એટલે એમને પૂછ્યું કે શું છે તો કે ખબર નથી મુનિરાજ અહીંયા તો શિલનિધિ મહારાજ છે એમની કન્યાનો સ્વયંવર છે જરા જરા જાયા જોયાવો રાજા મહારાજા છે મળી આવો આશીર્વાદ આપી આવો નવદંપતિ તો કે હા હા ચાલો જાય કે ગયા તો પેલા શીલનિધિને ખબર પડી, નારદજીને લઈ ગયા રાજમહેલમાં, શીલનિધિ એવા પાકા દીકરીને લાવીને કીધું, જો મહારાજ આ મારી દીકરી, વિશ્વમોહિની એમનું નામ છે, એમનો સ્વયંવર છે, આપ ખાલી દર્શન દેવા માટે પધાર્યા, આશીર્વાદ આપતા જાઓ, પણ એક ઈચ્છા છે કે એનું ભવિષ્ય કેવું છે. મહારાજ અમને બાપની ઈચ્છા હોય કે એનો વર તો સારો મળશે ને, તો જરા હાથ જોઈ જો. નારદજી એમનો જમણો હાથ પોતાના બે હાથમાં આમ લીધો છે, લેતાની સાથે નારદજી આમ જોયો છે. શીલનિધિ પાકા હતા, એને પગે નહીં લગાડ્યા, પગે લગાડે ને તો શિષ્યા થઈ જાય, શિષ્યા ઉપર પછી ગુરુની નજર બગડે નહીં, એ જમાનો હતો, અત્યારની વાત નથી. એટલે જેવો હાથ આવ્યો ને સ્વયં માયાનો હાથ હાથમાં આવે, અને નારદજી હાથ જોવો પડ્યો મેલી મો જોયા કરે છે. એટલે શીલનિધિ કે છે તમે હાથ જુઓ, તો કે હા હા ઓહો હો, આમનું ભવિષ્ય તો એવું સરસ છે કે 14 આને જે પરણ છે એ 14 બ્રહ્માંડનો 14 લોકનો નાયક થશે, આને જે પરણ છે એ ક્યારે વૃદ્ધ નહીં થાય, સદા નવજવાન રહેશે, આને જે પરણ છે એ અજર અમર થશે. ઊંધું વાંચે છે, હકીકતમાં લખ્યું હતું એવું કે 14 લોકનો જે સ્વામી હશે એ આને પરણ છે, સદા નવજવાન હશે એ આને પરણ છે, સદા અજર અમર જે રહેનાર છે એ પરમ તત્વ અને પરણ છે, એવું હતું. પણ ઊંધું વચાય છે, અક્કલ ફરે ત્યારે ઊંધું થાય, કારણ કે એક ભૂલ થાય પછી બધી ભૂલ થાય ને. એક બાપા વટ પાડી નાખવા માટે બસમાં બેઠેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લઈને બેઠા, ગુજરાતી એમાં ફાંફા એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધું, તો આમ ઊંધું રહી ગયેલું. તો બાજુવાળો કે બાપા જરી હવળું રાખો ને. બાપુ આપણો કાઠિયાવાડી, અને ખબર તો પડી ગઈ અમે લોચો મરાઈ ગયો છે, એટલે કે દીકરા હવળા તો હવ વાંચે, હું એવી પ્રેક્ટિસ કરું છું અવળું વંચાય. તમે વાંચી શકો કે ઓલાને ચક્રમાં નાખી દીધું, એ ખોટું કરે બીજું ગોતી જ લાવવું પડે ને. હકીકતમાં સાચું બોલવા માટે સ્મૃતિની જરૂર નથી, ખોટું બોલવા માટે બહુ સ્મૃતિની જરૂર છે. 5 વર્ષ પહેલા મેં આ પૈસા માગવા આવ્યો તો ત્યારે શું બાનું બતાવ્યું હતું એ યાદ રાખવું પડે, નહીં તો લોચો થાય. નારદજી અવળું વાંચ્યું છે, મનમાં થયું છે, પછી આશીર્વાદ આપીને ચાલતા થયા. પણ થયું છે મારે પરણું છે, કથા ટૂંકમાં છે. એમને થયું કે તો બહુ તપ કરીને આવા સૂકા થઈ ગયા, આપણને કોઈ વરમાળા પહેરાવે નહીં, ભગવાન વિષ્ણુને યાદ કર્યા છે, ભગવાન વિષ્ણુ તરત હાજર થયા છે. બોલો નારદજી શું જોયે છે? તો કે મહારાજ રૂપ આપી દો તમારું, એક દી ઉછીનું આપો, રૂપ ઉછીનું ના મળે, બુદ્ધિ ઉધારે ના મળે. એમ માગ્યું ભગવાન વિષ્ણુ કે પ્રસંગોચિત યથેષ્ટ થઈ રહેશે. નારદજી સમજ્યા નહીં, બીજી ભૂલ. સ્વયંવર હતો, સવારની પહેલા લાટા પાટા થઈને આમ હાથ જોયે ને મારું લાગ્યું, ચહેરો તો દેખાય નહીં. અને એ જવાનામાં તમારે જ્યાં શેવિંગ બોક્સ હારે રાખતા નહોતા કોઈ, હું કે હરીશો કાઢીને જોઈ લે. નારદજી તો આવી ગયા, પણ ભગવાન એનું મો વાંદરનું કરી નાખેલું, એ કથા જાણો છો. લાઇનમાં પેલા બેસી ગયા, વરમાળાનો પ્રસંગ શરૂ થયો. કન્યાએ વિશ્વમોહિની નજર કરી તો કે આ મુહૂર્તમાં જ અપશુકન્યો કોણ બેઠો છે, વાંદરું છે આ. આથી લાઇન છોડી દીધી. નારદજી નિયમ થયો, કોઈનું માથું આડું આવ્યું દેખ્યો નથી. બીજી લાઇનમાં પાછા બેઠા, તેણે ત્રીજી લાઇન પકડી. શિવના ગણ સાથે હતા, એમણે કીધું મહારાજ તમે દોડાદોડી નહીં કરો, તમારી પાસે અરીસો ન હોય, તમે જરા બહાર સરોવર છે ને એમાં જરા મો જોયા ખબર પડી જશે. શિવજીએ મોકલ્યા તારે બે ગણને કે આનું શું થાય છે તમે સમાચાર મને આપજો. હવે જોગી થઈ જાય તો છાપા વાંચવાનું મટે નહીં કાંઈ. અને એમણે ગયા તો પાછળ પાછળ ગયા. અને નારદજી આમ જોયું તો વાંદરાનું મુખ જોયું, અને પેલા આના ઉપર ખીજાય, તમે મારી મશ્કરી કરો છો, જાઓ ભયંકર રાક્ષસ થઈ જાઓ, એને દંડ આપ્યો. નારદજી ધૂંધવાતા ધૂંધવાતા ભાગ્યા કે વૈકુંઠમાં જઈને વિષ્ણુ કાઠલો પકડું, મારી આ દશા, તંબુરાના તાર તોડી નાખ્યા ને અત્યારે આ દશા કરી નાખી, મને માણસમાં ન રહેવા દીધો. હકીકતમાં કહેવાનો અર્થશાસ્ત્રનો એ છે કે માણસમાં જયારે કામ આવે છે ત્યારે વાંદર થઈ જાય છે, એ માણસ નથી રહેતો, વાંદર જેવી ચેષ્ટાઓ થઈ જાય, એટલો ચંચલ થઈ જાય છે, એટલો કામી થઈ જાય. દોડ્યા છે એકદમ વૈકુંઠ બાજુ, ત્યાં તો આ બાજુ વિશ્વ મોહિનીએ ભગવાન વિષ્ણુ જ સ્વયંવરમાં પધારી ગયા હતા, અને પોતાની જ માયા હતી એટલે એમને જ વરમાળા પહેરાવીને પોતાના રથમાં બેસાડીને વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ એ વિશ્વ મોહિની સાથે નીકળ્યા. રસ્તામાં જ બેઠા હતા, ત્યાંથી જ રથ આંક્યો. નારદજીએ જોયું આ છે ને આ જ લઈ જાય છે,
તું દુષ્ટ છો, હું કારે ને તું કારે વાત આવી ગઈ કે તું દુષ્ટ છો, તું પાખંડી છો, તું કપટી છો, તું કુટિલ છો, તારા નામનો આટલો જપ કર્યો છતાં તે મને છેતરો છે, મારું મોત એ વાંદરાનું કરું, મારા પરણવાના કાર્યમાં તું આડો આવ્યો છે, તું સ્વાર્થી છો, તારે જોઈતી હતી એટલે મને વાંઢો રાખ્યો, જા હું તને શાપ આપું છું કે મને સ્ત્રીનો વિયોગ કરાવ્યો છે તો તને પણ સ્ત્રીનો વિયોગ થાય. ભગવાન કે કાંઈ વાંધો, પ્રસાદી લાવો. નમે ભક્ત પ્રણશ્યતિ, આમ હાથ કર્યો ને તે માયા ખેંચાઈ ગઈ. નારદજીને ખબર પડી, ઓ ભગવાન, જોધાર આંસુએ રડ્યા, દોડ્યા છે, પગ પકડી લીધા, મહારાજ ભૂલ થઈ ગઈ છે, મને અગ્નિમાં નાખીને પ્રાયશ્ચિત કરાવો, પણ મારે અહીંયામાં શાંતિ આપો, મને પ્રાયશ્ચિત આપો. ભગવાને કોઈ પ્રાયશ્ચિત તો કે હા, આ વીણા લાવો, વૈકુંઠમાં લઈ જાઉં છું ને, હવે તમે 100 વર્ષ સુધી હિમાલયની તળેટીમાં બેસીને એ જ જગ્યાએ જ્યાં સમાધિ કરી હતી ત્યાં બેસીને ઓમ નમ શિવાયને 100 વર્ષ સુધી જપ કરો ત્યારે તમારું પ્રાયશ્ચિત થશે ને, પછી વૈકુંઠમાં આવજો ત્યારે વીણા આપીશ, પછી મારું ભજન કરજો. કથા કેટલી અદભુત છે કે જેની સામે ગર્વ કર્યો, જેની સામે ઈર્ષા કરી, એ વચનામૃત ચોથું, એના જ નામનો જપ કરાવી અને નારદજીને ભાન કરાવ્યું કે આવી રીતે ભક્તએ કોઈ દિવસ કરાય નહીં. ત્રણ કથા, ત્રણેય સમ્રાટો છે, ટોચ ઉપર શિખરમાં છે. મહારાજે વચનામૃતમાં અન્યત્ર કહ્યું છે કે શિવ બ્રહ્માદિક આદિ જે રીતે બ્રહ્મ ભાવે વર્તે છે, આત્મારૂપે વર્તે છે, એ તો સામાન્યનું કામ પણ નથી, એવા આત્મસત્તા રૂપે વર્તે એવા આ ત્રણેય. છતાં શું થઈ ગયું? શિવજી હઠ કરી વચન લોપું, એટલે નહીતર કોઈ સંજોગોમાં પડે એમ નહોતા, એટલા ઊંચા હતા, પણ ભગવાનની આજ્ઞા લોપી. એટલે હવે વચનામૃતનો સંદર્ભ કોન્ટેક્ટ એકદમ સધાય છે કે વચન લોપું માટે પડ્યા છે, નહીતર એ સ્વાદ ચાખ્યા પછી આ કોઈ સંજોગોમાં આ ભૂમિકા ઉતરી ન શકે સ્વામી. પણ એમણે પરમેશ્વરનું વચન લોપ્યું, માટે વચન ન લોપત તો કશું ન થાય, માટે વચન લોપ્યું માટે એને આ ક્લેશ થયો છે. અને બ્રહ્માજીએ વચન લોપ્યું, શાસ્ત્ર પુરાણો મનુસ્મૃતિ સહિત ગ્રંથોમાં લખ્યું છે, અને થોડી તમારે જાણવા જેવી વાત છે, શાસ્ત્રોમાં લખ્યું છે ગ્રહસ્થ પુરુષે પોતાની શિક્ષાપત્રીમાં તો છે જ, માં બેન દીકરી હોય એની સામે પણ ટકટકી લગાવીને જોવું નહીં, એના રૂપના સૌંદર્યનું વિશ્લેષણ ન કરવું, એના સૌંદર્યનું પાન ન કરવું, બહુ છણાવટ શાસ્ત્રોમાં છે. અને એ આજ્ઞાનો ભંગ બ્રહ્માજીએ કર્યો, પોતાની પુત્રીની સામે ટકટકી લગાવી, અને પરિણામે બ્રહ્માજીમાં આ પરિસ્થિતિ સર્જાઈ, ક્લેશ ઉભો થયો છે. આજે આવે આ વાતો ગ્રહસ્થોને કઈ રીતે સમજાવી, કઠણ પડે છે, પણ શાસ્ત્રો ખોટા નથી, આ બ્રહ્માજીનું આખ્યાન સામે છે, શ્રીજી મહારાજના આશ્રિત છે. બેન દીકરી હોય, દીકરાની વહુ હોય, પુત્ર વધુ હોય, આજે લાજ કાઢવાના તો રિવાજ નથી કે સાચા ખોટા હતા એ પછીની વાત છે, પણ મર્યાદાથી ગ્રહસ્થે જીવવું પડે. તમે સુજ્ઞ માણસો છો, અખબારોમાં આજે વાંચો છો, ઘણી ઘણી ઘટનાઓ બની જાય છે, એના મૂળમાં આ મર્યાદાનો ભંગ છે. માનો કે પતન થાય એવી કક્ષાએ ન પહોંચે ગ્રહસ્થ, બહુ જ તમે શાંતિથી આમાં વિશેષ ન કહી શકાય, પણ સૌ થોડો વિચાર કરો કે પતન ન થાય, જેમ બ્રહ્માજીની થયું એવું ન પણ થાય, પરંતુ મનમાં સહેજ પણ જો વિકારનો ભાવ આવ્યો તો એ ગ્રહસ્થનું પતન છે, ઘોર પાપ છે, અને એ પાપની પાછળ આજ્ઞાનો લોપ છે. ગુણાતીતાનંદ સ્વામી એ જમાનામાં એક વાત કીધેલી અને એ લખાયેલી છે, એ હરિભક્તનું નામ આપ્યું હું ભૂલી ગયો છું, કે એ હરિભક્ત એને પોતાની દીકરાની વહુ થોડી રૂપવાન તે એમાં એને આસક્તિ થઈ, લાજ શરમ હોય એટલે આ પતન નહીં થયું, પણ આસક્ત રહી ગયો ગુણાતીતાનંદ સ્વામી કે એમાં એનો દેહ પડી ગયો, તો બીજે જન્મે એ પોતાના દીકરાની વહુને પેટે દીકરો થયા, જોઈ શકો છો. તો સ્વામી એમ કહે છે કે દીકરો થયા પણ હરિભક્ત એટલો સારો હતો ને, સ્થિતિ હતી, પણ આ આજ્ઞા નહોતો પાડતો, કરણામે એને આસક્તિ થઈ, તો જ્ઞાન રહી ગયું, ઓહો હો હું ક્યાં હતો અને ક્યાં આવ્યો, આ તો મારી દીકરાની વહુ છે ને, આજે હું એનો દીકરો, તે સ્તનપાન ન કરે કેમ કરી શકે, સ્મૃતિ છે પેલી. સ્વામી કહે એ ધાવી ન શક્યો, પણ આસક્ય કરીને એને પુત્ર થવું પડ્યું, માટે આજ્ઞા પાળવી એ દરેક ગ્રહસ્થનો ધર્મ છે. આંકડિયાના અર્જુન ભગત હતા, યુવાન દીકરીના સગપણને જોવા માટે એમના સામે પક્ષેથી આવ્યા, તો વ્યવાય પક્ષેથી જે આવ્યા હતા ભાવિ વ્યવાય થનારા, જમ્યા પછી બેઠા, એટલે પછી એટલું કહ્યું કે દીકરી બધી રીતે ગુણસંપન્ન છે, ખોવડું બહુ ખાનદાન છે, બધું સારું છે, પણ તમારી દીકરી એને સેજ જમણા ગાલમાં મસ છે. એટલે અર્જુન ભગત આંકડિયાના સત્સંગી ભગવાન સ્વામિનારાયણના પૂરા, એમણે કહ્યું તમારી વાત સાચી છે, મને ખબર નથી કે એને મસ જમણા ગાલમાં છે. એટલે ઓલા લોકો તો સત્સંગી નહોતા, એમણે કીધું હવે આવી શું કબાડી જેવી વાતો કરો છો, તમારી દીકરી 17-18 વાળાની એના ગાલમાં જમણા ગાલમાં મસ હોય તમને ખબર ન હોય, તમે બધા જુઠ્ઠા છો. તો કે ભાઈ જુઠ્ઠું બોલતો હો ના, મેં મારી દીકરીનું મો જો નિરખીને જોયું હોય તો મારું કલ્યાણ સ્વામિનારાયણ ન કરે. આ સત્સંગીઓ પાળતા ત્યારે સ્થિતિ આવતી, અને જો એ ન પાળે તો દશા ભૂંડી થાય. એટલે બ્રહ્માજીએ આ આજ્ઞા લોપી, વચન લોપ્યું માટે બ્રહ્માજીનું પતન થયું અને ક્લેશ થયો, આબરૂ ગઈ. ત્રીજી વાત, એટલે હવે પાછું ફરીથી કહું ને કે ભલે આપણે ગ્રહસ્થો તમે બધા હો, પણ ઘણી બધી મર્યાદાઓનું જતન શ્રીજી મહારાજને રાજી કરવા માટે પણ અવશ્યપણે પાળવું. આપણે કહેતા નથી કે વિકારો છે નથી એની ચર્ચા નથી, પણ મર્યાદા અચૂક જોઈએ. નારદજી, એક દ્રષ્ટિએ જો તમે જુઓ ને તો કામદેવ જીતીને જ ગયો છે, પણ એને રસ્તો જુદો અપનાવ્યો. પેલો તત્ક્ષણ પારવાનો હતો અને આ થોડો ગાળો લાંબો હતો. એટલે એમણે એવી રીતે એને પાડ્યા કે જે નારદજી સમજી ન શક્યા, સન્માનના માનનો અંકુર પેદા કરીને ચાલ્યા ગયા, જેની થોડી વાર લાગી. અને માનમાંથી આત્મશ્લાઘા આવીને આત્મશ્લાઘા એને દોરી ગઈ, પછી એમને પતન થયું. હાથ જોયો અડ્યો એ તો પછી બહુ જ પરિસ્થિતિ આગી છે. તો એ આપણે બધા સાધકો એક યાદ રાખવા જેવું છે કે ઘણા લોકો થોડો બ્રહ્મચર્ય આદિકમાં સ્થિર થાય, વ્રતાદિકમાં સ્થિર થાય, એટલે પછી એમને ગાણા જુદા થઈ જાય, અહંકાર આવે ને, એટલે પછી બીજાને હલકા ગણે કે આ જોઈએ એ લોકો કોઈ પાળી ના શકે, એ તો અમે પાળીએ. એ અમારે બધાને સાધુઓમાં થોડું ઘણો ઉભો હોય, એટલે પછી એના પોતાના રેડિયાના ટ્યુન ચાલુ થઈ જાય. પેલો આમ નહીં કરતો, તમે એ કરે જ નહીં, એ તો બધા લવાડ છે ને આવા છે ને તેવા છે. પણ એ નારદજીની કથા શીખી રાખવા જેવી છે કે અહંકાર આવ્યો એટલે મર્યા. અને આજથી નામ થામ નહીં આપું, પણ 10 વર્ષની અંદર બનેલી ઘટના છે. આપણા સંપ્રદાયના સાધુ નહીં કે બહુ મારી જોરીને પોતાના ભક્તોના અંતે બધાની વાત કરતા કે સ્ત્રી અને ધનમાં તો મને કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. ભક્તો તો વેવલા જ છે ને, આપણે બધા હા ભલે ને, મારે ઘણી વસ્તુ મને ગળે આવે છે તમને કહેવાનું, કારણ કે અમુકના ચહેરા હું જોઉં છું ને તો એમને આવા સંતો મળ્યા પછી પણ એના હજી ચિત્તના ઠેકાણા નથી. ઠેકાણા એટલે નિષ્ઠાના ઠેકાણા નથી. હજી એને 10 ઠેકાણે બોટે નહીં ને ત્યાં સુધી હોધરી વળતી નથી. અને પાછા ગુણ ગાય, સ્વામી પાસે આવીને પગમાં પડી જાય. સ્વામી તો દયાળુ સંત છે, પણ ત્યારે હું બેઠો ને ત્યારે એવાને જોઉં છું ત્યારે મને દયા આવે છે કે આ ભગવાન જેવો સાધુ મળ્યા પછી એને હજી કેટલા અવેડાના પાણી પીવા છે. પણ હવે નથી બહુ કહી શકાતું, લેટ ગો, એ તમારી વાત છે. અહંકાર આવે તો એ પેલા એ ગાણું ગાયા કરે કે મને તો સ્ત્રી ધનમાં કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. અને થોડો સમય ગયો ન ગયો ત્યાં એને આબરૂના ધજા ગ્રાઉડી. એટલે સાધુ સંતોએ અહંકાર અને આત્મશ્લાઘા બડાય, માનનો કોટો, 5 માળા, થોડું વ્રત, થોડું બ્રહ્મચર્યની સ્થિતિ, તો કોઈ દિવસ સાધક થતા હોય એના પીડાદાયક થઈને આ વસ્તુના પગલા ન લેવાય. કારણ કે મહારાજે કીધું છે, સંતોની આ મહારાજની પણ આજ આજ્ઞા છે ને કે ભાઈ અમારા સંતોએ અહંકારે રહિત વર્તવું, માને રહિત વર્તવું. બીજી આત્મશ્લાઘા પ્રશંસા કરવી. જો આ પેલી આજ્ઞાઓ ઝીણી જ છે, એ લોપાય એટલે ક્લેશ થવાનો જ છે, એમાં ભગવાન શું કરે ભાઈ. જો આ જ આજ્ઞામાંથી જે પાળવામાં આવી જાય તો આગલા ક્લેશ જ ન થાય. તો 3 જણા શિવ બ્રહ્મા નારદનું પતન થયું. સાથી સ્થિતિ તો હતી, સ્વાદ હતો, રાજાના યુવરાજની જેમ એની દશા હતી અનુભૂતિની, પણ મર્યાદા લોપી એટલા માટે થઈ. અને એક ખૂબી એ છે કે શ્રીજી મહારાજે આમ જનરલી આમ ફળ દઈ નામ દઈ દીધા, પણ આપણે વિચારીએ ત્યારે આશ્ચર્ય લાગે કે આ ગજબ છે. કઈ રીતે કે 3 માર્ગો છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. એ ત્રણેયના એક એક સેમ્પલ લઈને ગણી દઈ દીધા. શિવજી જ્ઞાન માર્ગી, બ્રહ્માજી કર્મ માર્ગી, નારદજી ભક્તિ માર્ગી. ત્રણેય ઉચ્ચ સ્થિતિમાં, નારદ તો ભક્તિના આચાર્ય છે, એટલા પ્રેમપૂર્ણ જયારે ગાન કરતા ત્યારે એના 3.5 કરોડ રૂવાણા ઉભા થઈ જતા. આપણે રોમાન્સ થાય ને, એમ ઉભા થઈ જાય એટલા માટે નારદજીની ચોટલી ઊંચી રહેતી, બાકી ફેવિકોલ નહોતા લગાડતા. એ તો નાટકમાં કરવું પડે, પણ એ શ્રીમન નારાયણ એમ બોલે ત્યાં તો રૂમા ખડા થઈ જતા, એટલો પ્રેમ ઉભરાઈ જતો હતો. એવા પ્રેમના, એવા ભક્તિના આચાર્ય, એના મુખમાંથી ભક્તિ સૂત્રો જે નીકળ્યા છે આપણે જોઈએ. છતાં કેમ થયું કે મર્યાદા લોપવાથી? માટે ભક્તિ માર્ગીય છે, જ્ઞાન માર્ગીય છે, જ્ઞાન માર્ગીય નિયમની છેડછાડ કરે છે, તો એને તો શિવજીથી મોટો જ્ઞાનાચાર્ય કોણ? પણ છતાં જો આ થઈ જતું હોય તો શ્રીજી મહારાજ બહુ સરસ કુશળ વક્તા છે અને ત્રણેય માર્ગને લાલ લાઇટ આપી દીધી છે કે જરૂર મર્યાદા લોપશે તો પતન થશે, પરમેશ્વરનું વચન લોપશે તો ગમે તેવી સ્થિતિ હશે એનું ઠેકાણું નહીં રહે. હવે બીજી વાત, શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. એક તો પહેલી વાત એ છે કે મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, મનુષ્યત્વ દુર્લભ છે, મુમુક્ષુત્વ દુર્લભ છે અને મહાપુરૂષનો સંશ્રય દુર્લભ છે. ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ, મનુષ્યનો દેહ મળવો દુર્લભ છે. એમાં પણ પાછું મનુષ્યત્વ એટલે પશુત્વ નહીં, મનુષ્યત્વ નિર્માણ થાય જેને મહાભારત કહે છે એ દુર્લભ છે. એના પછી મુમુક્ષુ આવવી એ દુર્લભ છે. માણસનો દેહ ઘણાને મળ્યો છે પણ મુમુક્ષુ ન હોય. અને મુમુક્ષુનો અર્થ કે જે સંસારના વિષયો ભોગ વિલાસ એમાંથી મુકાઈને કેવળ ભગવાનને માટે ઝંખે છે એનું નામ મુમુક્ષુ છે. હમણાં મોક્ષ ધર્મ એટલે મહારાજ કહે છે ને મોક્ષ ધર્મનું પુસ્તક લાવો, તો મહાભારતનો મોક્ષ પર્વ છે એ જ મોક્ષ ધર્મ. એટલે હું વાંચતો હતો, વાંચતા વાંચતા હું ઉભો રહી ગયો. એમાં એવું આવ્યું કે સકામ ભાવે જે ભગવાન નારાયણનો જપ કરે છે એને નરક કુંડમાં નાખવામાં આવે છે. ઓહો, મેં કીધું આ તો મારી નાખ્યા. ભગવાન નારાયણનો સકામ ભાવે જે જપ કરે છે એને નરકના કુંડોમાં નાખવામાં આવે છે. ઘડી તો હું થંભી જ ગયો. મેં કીધું આ તો કઈ રીતે બને? પછી જેમ જેમ આગળ ગયો તોય જે નિવેડો ના આવ્યો, બીજો અધ્યાય ફેર્યો ત્યારે એમાં વર્ણન આવ્યું કે નરક કુંડ એટલે દેવતા આદિકના જે ભોગ વૈભવના લોક છે એ ભગવાનના ધામના સુખની આગળ, મૂર્તિના સુખની આગળ નરકના કુંડ છે, જેનું નામ મહારાજે વચનામૃતમાં આપ્યું કે મોક્ષ ધર્મમાં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાનના સુખની આગળ તો દેવતાઓના સુખ છે એ નરક સમાન છે. એટલે જે ભગવાનની સકામ ભક્તિ કરી અને આ લોકના સુખ ઈચ્છે છે કોઈ મુમુક્ષુ નથી, એ બુભુક્ષુ છે. એ તો વિષયો ઈચ્છે છે કે દેવતાઓ સુધી અહીંયા ઈચ્છે, અહીંયા ફેક્ટરી બરાબર ચાલે, ફરાણું ચાલે, એ મુમુક્ષુ નથી. ભક્તિ કરે છે પણ એ થોડી ચાલાકી કરે છે. એક મમ્મી અને છોકરો બે દુકાને ગયા તો કંઈક ખરીદ્યું, પછી છોકરાની વારે વારે આમ નજરો એટલે સિંગ ચણા ઉપર જાય, એટલે વેપારી સમજી ગયો છોકરાને સિંગચણા ભાવે છે અને એને ઘરાક પાછું ન જાય અને થોડું આવું થાય એટલે વેપારી કુશળ હોય એટલે કીધું બેટા લઈ લે, તું તને ભાવે છે ને લઈ લે. છોકરો બહુ આવડો નાનો હતો, લઈ લે બેટા લઈ લે. એટલે છોકરો આમ 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 કર્યા કરે, એને મમ્મી કે શેઠ કે છે લઈ લે બેટા. ના હવે પણ લઈ લે ને શેઠ કે, શેઠ કે લઈ લે બેટા, તને લઈ લે મુઠી ભર લે. નહીં નહીં. એટલે પછી પેલા શેઠે લઈને મુઠો ભરીને, આટલો બધો ભાવે છે તો શરમાય છે, આલે એમ કઈ મુઠો ભરીને પેલા ખિસ્સામાં સિંગચણા ભરી દીધા. પાછા ફેર્યા એટલે છોકરો ખાતો જતો, તેની મમ્મી કે બેટા તને સિંગચણા ભાવે છે, વેપારી કહેતો તો છતાં મુઠી કેમ ના ભરી? તો કે મમ્મી તું સમજતી નહીં, મઉં મુઠી ભર્યું તો મારી મુઠીમાં કેટલા દાણા આવે, અને એને મુઠી ભરીને આયલા તો આખું ખિસ્સું ભરાઈ ગયો. જો એમાં સકામ ભક્તો ચાલાકી કરે છે કે અમે મથી મથી મર્યા તો આ ફેક્ટરી હાલે નહીં, ઓઇલો મુઠો ભરીને ગયા કેટલી હાલે. એટલે એ કોઈ મુમુક્ષુ નથી, અને આમાંથી આપણે કે તમે બધા બેઠા એને મુમુક્ષુ નથી કહી, એ તો એના છોકરા જેવા ઉસ્તાદ છે અને સાધુને એ ખાલી મમ્મીની જેમ સમજાય છે. સાધુને કે તમે સામે સમજતા નહીં કે પૈસો હોય તો તમે સેવા કેટલી થાય. એમ છે કે દેવતાઓના લોક સુધી સકામ ભાવે પણ મોટા મુઠા ભરવા છે, પણ એ મુઠો ભગવાનનો મુઠો, દયાળુ ઉદાર દિલ હોય, તમે જો સારો શેઠિયો બહુ ઉદાર હોય એ 5-25 રૂપિયા થોડો હોય તો એની જરાક આંખમાં આંસુ જાય, આલા ઉતાવ. અને મેં તો જોયો દારૂડિયાથી વધારે ઉદાર કોઈ નહીં. હાય હાય, એક વચમાં વાત યાદ આવી કે કહી દઉં, તે એક ભિખારી માળો મંદિર પર ઉભેલો ઠોસરું લઈને, અરે ભગવાન કે નામ પર કોઈ દેશો યા, ભગવાન કે નામ પર કોઈ દેદા, વળી પાછા કોઈ દર્શનાર્થી મોટો ટોપી વોપી નાખીને છે ને ભગવાન ના વર્ગો છે એટલે કે બે બે છઠે હઠે વળી કોક નીકળે તો એકાદ પાંચ્યું દસ્યું નાખે ને પછી આવેલો છે. ઓલો સાંજના ચાર વાગ્યા સુધી ઉભો ફક્ત સવા રૂપિયો આવ્યો. એમાં એક જાણીતો હતો ને એ કે હું મરી જઈશ ને હું જઉં છું, હું દરવાણી છું, જોડા ચંપલ હાંચું છું, તને કોઈ કેટલા આપ્યા? તો હવા રૂપિયો માર નાખ્યો. અહીંયા ઉભો રે નકામો છું, તો હવે હાંચ પડવાનું ટાણું થયું છે ને તું દારૂ પીઠા આગળ ઉભો રે. અને એમ હા ન્યાજા એટલે ઓલો ત્યાં ઉભો રહ્યો ને ઓલા બધા હવે તો પીનારા બધા ગ્રાહકો હવે દર્શનાર્થીઓ આવવાના હોય એ પાંચ વાગ્યો જીવન બધા છૂટી છૂટીને આવવા માંડ્યા. આ તરત કે ભગવાન કે નામ પર કુછ દેડો હે અચ્છા અર્ધા પડદા નશામાં અર્ધા પડદા હોય લાગે વળી બીજો ને આવે ઉઠા. એક કલાકની અંદર 41,000 રૂપિયા એક કલાકમાં કોઈને હાલતું નહોતું ઉભા રહેજો ન્યા. પણ પછી જોયા જેવું થયું મિત્રો, એને આખું પોટલું વાળ્યું ને ભગવાનને મંદિરે આવ્યો. ઠાકોરજી દર્શને નહોતો જતો પણ તેથી ઠાકોરજી પાસે જઈ અને કે યા અલ્લાહ યા મેરે પરવરદિગાર મેરે માલિક તું બસતા કહાં હે ઓર એડ્રેસ કહાં કા દેતા હે. તો રહેતા તો એ પબ મે રહેતા હે ઓર એડ્રેસ યહાં કા દેતા હે, યહાં તો તું હે હી નહીં. એટલે ઉદાર થવું હોય તો શરૂ કરો. ના એના ઘણા કારણો છે, એ કથા જુદી છે, પાછા ચાલુ કરતા નહીં તો મારો મને પાપ લાગશે. એમાં આ દેશના તો ઓછા ચાલુ કર્યા, ફોરેન વાળા ગયા મળ્યા બહુ ને. ઉદાર ભગવાનનો હાથ હોય એટલા માટે વધારે મળી જાય એવી અપેક્ષાથી જે ભગવાનના વ્રત અનુષ્ઠાન આદિ કરે છે મુમુક્ષુ નથી, બુભુક્ષુ છે. શુદ્ધ શબ્દોમાં એ વિષય છે. મુમુક્ષુ એ છે કે ભગવાનને માટે તડપે, મુકાવા માટે તડપે, એ મુમુક્ષુ છે. અને એના પછી આવી તડપણ હોય પણ એવો મહાપુરુષ મળી જાય એ દુર્લભ છે. હવે હું એક તમને પ્રશ્ન પૂછું, હા નાનો જવાબ આપજો ખાલી. મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્ય દેહ મળ્યો છે? સંભળાય એમ બોલજો. મળ્યો છે. મુમુક્ષુત્વ આવ્યું છે? હવે હા પાડે. હું માની લઉં છું કે તમે બહુ મુમુક્ષુ છો. હકીકતે એક વસ્તુ મેં ભલે આવું કીધું પણ અમારા સંતો કરતા ઘણી વખત તમે ખૂબ ભજન કરતા હો, કે અમે ભજનનું આયોજન કરવામાં રહીને તમે કરી નાખો. નહીં એવું નહીં પણ હું છું આ અમે વૃત્તિ રાખવી પડે ને આમાં. અને આ લોકોને તૈયાર ભાણા ઉપર આવીને બેસી જાવ ને એટલે અમારું બીજું આમ અમારો વાંક ન હોય. એટલે મુમુક્ષ મનુષ્ય દેહ મળ્યો છે, મુમુક્ષુ તમે છો એમ સ્વીકૃત છે. સત્સંગ મળ્યો છે, ભગવત પ્રાપ્તિ થઈ છે? જૂઠા. અમારા કરશન બાપા તો તરત તૈયાર હોય. હા મળી બાપા, બધાએ કીધું છે ભગવત પ્રાપ્તિ થઈ છે, ભગવત પ્રાપ્તિ નથી થઈ. ભલા એ જ સમજાવવા માટે આટલો ટન લીધો છે. સમજાવવા નહીં, યાદી અપાવ, મારો તો અધિકાર નથી સમજાવવાનો. પ્રાપ્તિ નથી થઈ ભાઈ, એ માર્ગે ચાલ્યા છે. અને તમને એમ લાગે કે આ એને પોતાનો ઘડીને લાવ્યો છે એટલા માટે હું વિચારીને એક બહુ એક ઘટના પણ લઈ આવ્યો છું. વડતાલમાં જયારે છાવણી કરી સંતોની રઘુવીરજી મહારાજે, ત્યારે દીનાનાથ ભટ્ટના દીકરા ભોળાનાથ કથા વાંચે અને ગુણાતીતાનંદ સ્વામી તો રઘુવીરજી મહારાજને હેત એટલે તેડાવેલા, એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે. અરે કેટલો વિશાળ સાધુ સમુદાય એ જમાનાનો ભાઈ, હજી તો ટચનો. એટલે ગુણાતીતાન સ્વામી ઉપાડ્યું, સત્સંગ મળ્યો છે પણ સત્સંગ હજી કર્યો છે જ ક્યાં? ગુરુ કેટલાય કર્યા છે. અરે ભાઈ કે ગુરુ કર્યા જ નથી, સત્સંગ કર્યો જ નથી. ગુરુ કર્યા હોય, સત્સંગ કર્યો હોય તો અંગ બદલી જાય, વૃત્તિ બદલી જાય, વિષય ટળી જાય, કારણ દેહ બળી જાય. આ લોકમાં ક્યાંય ગમે નહીં. ગોપાલાનંદ સ્વામી જેવા સાધુની પંક્તિમાં બેહવાના અભરખા થઈ જાય. આમ બધી વાતો કરવા માંડ્યા અને રોજ આવું ચાલે. એટલે ઓલા ઘેલા કાંઠે સંતો નાઈ ભેળા થાય ને પછી એમાં ભોળાનાથ ને બધા બધા સંતો બધા હોય ને એ કે આ ગુણાતીતાનંદ ને વાતો નહીં કરવા દેવી. તો કે કાં તો એનાથી સમાસ નથી થતો, બધાને ઢીલા કરી નાખે છે. એ એમ કે છે કઈ સત્સંગ નથી કર્યો તો હું આયા, આપણે શું કરીએ છીએ, અહીં લુગડા ધોકાવીએ છીએ, ધૂણા ધોકાવીએ છીએ, ગુરુ નથી કર્યા. આવા ગુરુ કર્યા છે છતાં કે ગુરુ નથી કર્યા, સત્સંગ નથી કર્યો, એટલે આમાં સમાસ નથી થતો. આવું રીતસર બોલ્યા, સમાસ નથી થતો. જો એ વખતે બ્રહ્મા હોય લોકો, તો આજે આપણે ન હોય બ્રહ્મા, તો ગુણાતીતાનંદ સાહેબ ખોટું બોલે કે ગુરુ નથી કર્યા, સત્સંગ નથી કર્યો? પણ એનો કહેવાનો આશય સાચો હતો, કર્યો હોય તો આવું થાય ને. આપણા સ્વામીજી ગુરુ મહારાજ કહેતા કે ભાઈ પેલા શું ભાઈ મગફળી વાવી હોય એને પાણી લાગી જાય, પાણી લાગી જાય મતલબ કે જે મગફળી છે પીળી પડી જાય, તો રંગ બદલે તો પાણી લાગ્યું કહેવાય ને. એમ સત્સંગનો રંગ બદલ્યો હોય, આપણો રંગ બદલ્યો હોય, આચરણનો રંગ બદલ્યો હોય, ધ્યાન ભજનનો રંગ ચડ્યો હોય, તો ગુરુ કર્યા કે સત્સંગ કર્યો? હમણાં જ મેં કહ્યું તું ને, કોને ગુરુ કર્યા છે? ગુરુ નિષ્ઠા ક્યાં છે? ભગવત નિષ્ઠા ક્યાં છે? અને આપણે કહીએ છીએ કે બહુ સત્સંગ કર્યો છે, 5-25 હજાર રૂપિયા આપી દઈએ એટલે નિષ્ઠા સાબિત નથી થતી. એક રૂપિયો ના આપો ને ચરણમાં માથું મુકાઈ જતું હોય ને કટકા થઈ જાય ત્યાં સુધી ખસતો ન હોય એને નિષ્ઠા કહેવાય. અને એનાથી નિષ્ઠા એવી હોય કે સાધુને રાત્રે આમ ગમે તેવા પ્રસંગ એમ મનમાં થાય કે એ આને કીધા જેવું છે, પણ મનમાં તરત ફડકો થઈ જાય કે તો હાથ પાણી પીનારો છે એને ના કહેવાય. ક્યાં નિષ્ઠા કે ગુરુ આપણે કર્યા છે? કડવું લાગે તો ક્ષમા કરજો, પણ આ બધું કરી કરીને આખરે તો આપણા મારા તમારા હિત માટે છે. સમાસ નથી થતો એટલે બધા મળીને સુખ સ્વામી પાસે આવ્યા. સુખ સ્વામીને કીધું, સ્વામી તમે કથા કરો, શાસ્ત્ર પ્રમાણે કથા થાય. જોજો આમાં તો ઘણું લાંબુ કરી શકાય એમ છે, કેવું કેવું, પણ નથી સમય નથી આપણી પાસે. તમે શાસ્ત્ર પ્રમાણે વાત કરો ને સમાસ થાય, ને આ શાસ્ત્ર ને માથે ધોકા મારે છે. ઓહો, એવો ગુણાતીતાનંદ, એની આજે કુટાઈ થતી હતી, ટીકા થતી હતી. હે સુખમુનિને એવા ભોળા હતા બિચારા. સારું કે સ્વામી, પણ તમે વહેલા આવીને બેસી જાયજો ખુરશી ઉપર કથા વક્તાના, નહીતર ઓલા ગુણાતીતાનંદ ચડી બેસે. જુઓ તો ખરા, ગુણાતીતાનંદ નું આસન એવડું મોટું છે કે એના આસન ઉપર કોઈ ચડી ન શકે, કારણ કે ચડી જાય છે. સુખ સ્વામી કે ભલે સમાસ થતો, એવું એ બિચારા લાગણી વાળા સંત. એટલે કથા વાંચવાનું શરૂ થઈ, પેલા સુખ સ્વામી બેસી ગયા અને મંડ્યા વાતો કરવા. કથા પછી તે ગ્રંથોમાં લખ્યું છે કે સુખ સ્વામી નો અવાજ એક તો ઝીણો અને શાસ્ત્ર પ્રમાણે વાત કરે, એટલે પછી ભાઈ શાસ્ત્રમાં તો તમને જુઓ ને વચ્ચે ટમકા ના આવે તો કઈ મજા આવે છે? ઘડીક લાંબુ થાય તરત આમ મંડે થવા, થોડુંક અમારે તરત લાવીને પાછું આમ નીકળી જવું પડે. હવે શાસ્ત્રની વાત મંડી થવા એટલે પાછું એક દિન બીજો દિન કઈ ફાવવું નહીં કોઈને, મજા નથી આવતી. પણ આય નો ફાવ્યું, ઓલું ન ફાવ્યું, હવે કરવું શું? એ જ રાત્રે શ્રીજી મહારાજ સાક્ષાત રઘુવીરજી મહારાજ પાસે પધાર્યા અને સોટી અડાડી રઘુવીરજી મહારાજને ઉઠાડ્યા. રઘુવીર, ગુણાતીતાનંદ ને દર્શન હાટું બોલાવ્યો છે, કથા વાર્તા ન કરાવવાની હોય ને તો કાલે કહી દે જૂનાગઢ વ્યા જાય, અને જો કથા વાર્તા કરાવવાની હોય તો રાખ. ઓહો, કેવું મહારાજ રૂચિનો અંગ છે. રઘુવીરજી મહારાજ રડી પડ્યા કે મહારાજ ભલે ભલે, મને કઈ ખબર નથી, પણ હું કાલથી એમની જ પાસે કથા કરાવીશ. અને ગુણાતીતાનંદ સ્વામીને કીધું, આપ બેસી જજો, સુખ સ્વામી તમે કથા નહીં કરતા, લોકોને આ બરાબર આવશે, પછી તો છાવણીની બોટી વાતો છે. પણ ગુણાતીતાનંદ સ્વામી ધોકાવ્યું છે બધું. ભંડારીએ કબૂલ કર્યું કે આ ગુણાતીતાનંદ જેદીથી વાતો શરૂ કરવા માંડ્યા છે ત્યારે રોજનું એક એક મણ ઘીના લાડુ પડ્યા રહ્યા છે, લોકો ખાતા નથી, આવી ધુવારી ચડાવી દેતા. તો ગુરુ કર્યા, સત્સંગ કર્યો, ક્યાં પ્રાપ્તિ ક્યાં થઈ છે? માર્ગે ચાલ્યા છે. એટલે હવે આપણે પોઈન્ટ ઉપર આવીએ છીએ કે આ પ્રશ્નમાં એમ જીવ શબ્દ મૂકી અને સાર્વજનિક રૂપ આપ્યું, પણ એમ ન કહ્યું કે હે મહારાજ, બ્રહ્માદિક જેવા આ આનંદને પ્રાપ્ત કર્યા પછી તુચ્છ આ માયિક પદાર્થોમાં કેમ લિપ્ત થયા એવું કહી શક્યા હોત, પણ છતાં એની જગ્યાએ જીવ શબ્દ મૂકીને બેયને લઈ લીધા કે જેને પ્રાપ્તિ સ્વાદ લઈ લીધો છે એને પણ વચન નહીં બહાર જાય તો પડી જતા હોય, તો જે હજી માર્ગે ચાલ્યા છે એનું શું થાય? માટે એ કોઈ જો વચનમાંથી સેજ બહાર જશે તો એનું ઠેકાણું નહીં રહે, એટલા માટે આ મૂકી દેવામાં આવ્યું છે. કારણ કે હજી તો માર્ગ જ પકડ્યો છે ને. એટલે આગળ શ્રીજી મહારાજે છણાવટ કરતા કહ્યું, માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું, અને તેમાં જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે, અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો અને ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય, ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે. અને ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો એક, બીજું પોતાની સ્ત્રીનો પણ વ્રત દિવસને દિવસે ત્યાગ રાખવો, ઋતુ સમય સ્ત્રીનો સંગ કરવો. એ આદિ જે જે ત્યાગીને ગ્રહસ્થને નિયમ કયા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. થોડીક ઝટપટ વાતો. પરસ્ત્રીનો પ્રગટ કોઈની સાથે વ્યવહાર થાય તો ત્યાગી હોય કે ગ્રહસ્થ થાય એને ફજેતી થાય, આબરૂ જાય, દુઃખ જાય, ક્લેશ થાય, બધું થાય, એ સમજી શકાય. પણ એક વસ્તુ અટકો તો ખબર પડે કે ભાઈ દંપતિ પરિણીત છે અને ગ્રહસ્થ પુરુષ પરસ્ત્રીના સંગમાં આવે તો ક્લેશ આવે, એમાં તો કોઈ બેમત નથી ને. એક સામાજિક લો છે, સોશિયલ લો છે, એનો ભંગ થયો. પરંતુ પોતાના દાંપત્ય જીવનમાં વ્રતાદિકને દિવસે સંયમ ન રાખે તો એમાં શું ક્લેશ આવી જાય એ સમજાતું નથી ને. એટલે ઘણાના જીવનમાં ઘટના નહીં મગજમાં આવતી હોય, પણ વચનામતમાં લખ્યું છે એટલે થોડું અછડતું કેમ પ્રશ્ન થાય કે આમાં શું ક્લેશ છે. હા, ક્લેશ બે પ્રકારના છે, એક બાહ્ય ક્લેશ છે, બીજો અંતર ક્લેશ છે. જો આ નિયમો નહીં પડાય તો શાસ્ત્રનું કેવું એવું છે, ગુણાતીતાનંદ સાહેબ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જેટલી આજ્ઞા પડે તેટલી વાસના બળે. આ પાળશે તો વિકારો ટળશે, નહીતર વિકારો ટળશે નહીં. અને વિકારો નહીં ટળે તો ભગવાનની મૂર્તિનું સુખ નહીં આવે. ભગવાનની મૂર્તિના સુખે સુખિયા નહીં થવાય એવો સ્વભાવ નહીં પડે. તો સ્વભાવ સુખનો ભોગતાનો નહીં પડે મૂર્તિનો તો ભગવાનની પાસે નહીં રેવાય. પાસે નહીં રેવાય તો માયાના ફેરા નહીં ટળે. એટલા માટે આ નિયમો ગ્રહસ્થોએ પણ યથાર્થપણે પાળવા. પણ આજનો જમાનો થોડીક યુવાનોને બધાને થોડું અછડતું. હવે આજે એટલા પુસ્તકો બહાર પડે છે, એટલા અત્યારે સેમિનારો થાય છે ભાઈ, એટલા અત્યારે સ્કૂલ કોલેજોની અંદર લેક્ચરો ગોઠવાય છે, એવા અત્યારે શિક્ષણના પાઠો આવ્યા છે કે આજના જમાનામાં બ્રહ્મચર્ય વિશે પ્રવચનો આપવા એ ટીકાપાત્ર થઈ ગયું છે. બ્રહ્મચર્યની ઘોર નિંદા છે, ત્યાં સુધી લાંબુ છે એ, પણ એનાથી ફાયદો શું છે? ખોટું છે એ. શું કે બ્રહ્મચર્ય પાળવાથી બળ, બુદ્ધિ, વિદ્યા, આરોગ્ય, શારીરિક શક્તિઓ આ બધું પ્રાપ્ત થાય છે. મેડિકલ સાયન્સ ના પાડે છે, જરૂર જ નથી. એ તત્વ એ શરીરમાં હોય કે ન હોય જરૂર નથી. એ ફેંકી દેવા માટે કુદરતી મૂક્યું છે તો પછી એના સંચયથી આટલી બધી અપાર શક્તિઓ આવે છે, મિથ્યા છે, સાયન્સ ના પાડે છે. જયારે અમુક સામાજિક ચિંતન કરના વાળા એ પણ ચોટી પીડ્યા છે કે વાત સાચી છે. ભારત દેશની અંદર બ્રહ્મચર્ય ઉપર ભાર મૂકી મૂકીને ભારત દેશની પ્રજાને નિર્વીર્ય એટલે નિર્બળ કરી નાખવામાં આવી છે. અને એટલા જ માટે દાખલો સોલિટ લાવે, આ લાંબુ છે, નહીં તો આના ઉપર તો ખરેખર ઘણું કહેવા જેવું છે આ જુવાનીઓ માટે. પણ આ તો ટૂંકમાં કે ભારત દાખલો એવો સરસ લાવે કે પ્રજાને બ્રહ્મચર્યના આ પાલનોના નિયમો ઠોસી ઠોસીને પ્રજાને નિર્વીર્ય કરી નાખી, માય કાંગળી કરી નાખી. એટલા માટે વર્ષો સુધી તો હિન્દુસ્તાન ગુલામ રહ્યો અને આ પશ્ચિમના દેશો એની પ્રજા એ બલવાન છે, શૌર્યવાન છે, ધધકતી પ્રજા છે, સાહસી છે. કા માટે? ભોગી છે. એ બ્રહ્મચર્યની વાત નથી કરતા, માટે ઉર્જાને ફેલાવે છે. માટે આ વાત ઋષિઓની સદંતર ખોટી છે. બીજું ઘણું કહે છે કે જેમાં આજના બધાની એમ જ થાય કે આ લોકો વાત સાચી કહે છે. વર્ષો પહેલા, આજે લગભગ 70 વર્ષ પહેલા, રાજકોટના કોનોટ હોલમાં એક અખિલ ક્ષત્રિય સંમેલન મળી ગયેલું. આ 70-80 વર્ષ જેવું થયું કોનોટ હોલમાં રાજકોટ. અને એમાં આખો ક્ષત્રિય સમુદાય, દરબારો, રાજપુરુષો એટલે ક્ષત્રિયો જમાનાના બધા બેઠેલા, પોતપોતાના વેશમાં, લિબાસમાં, મોભા પ્રમાણે, જમૈયા, કટારો, તલવારો, મૂછોના થોભિયા, દોઢો આઠના મોટા સાફા, રાજવંશની જેમ બધા ઠાઠથી બેઠેલા, અને મોટું સરસ સ્ટેજ બનાવેલું. અને સંચાલન હતા એ જે રીતે જેનો મોભો એ પ્રમાણે બેસાડે, અને પછી શરૂ થઈને એમાં સૌને થોડા વિચારો રજૂ કરવા માટે સ્ટેજમાં બોલાવે. એમાં એક ભાઈ આવ્યા ક્ષત્રિય દરબાર, મૂછના ધોબિયા વિશાળ, અને એને પોતાના વિચારો રજૂ કરવા માંડ્યા કે માંસ ભક્ષણ અને શરાબ પાન એ તો ક્ષત્રિયોનો જુસ્સો ટકાવી રાખનારું ટોનિક છે, અને ઘણા લોકો એની મનાઈ કરે છે. એમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય વાળા આજકાલ એટલા બધા ઉપડી ગયા છે કે એ લોકો એમ કે છે કે અખાદ્ય વસ્તુ છે, આ પીવાય નહીં, આ વ્યસન છે માટે છોડી દો, એટલું અધૂરામાં પૂરું એમ કે છે કે આ પાપ છે. પાપ કઈ કહીને આ વસ્તુ છોડાવીને આપણા ક્ષત્રિય સમાજને નિર્વીર્ય નિર્બલ અને માય કાંગલો બાયલો કરવાના પ્રયાસમાં મંડી પડ્યા છે. ક્ષત્રિય સમાજ બાયલો થઈ જશે. આ આપણા માટે આવશ્યક છે દારૂ માંસ અને મદ્યનું સેવન, જેનાથી આપણી શુરવીરતાને ટોનિક મળે છે. એ હજી જ્યાં વાત ચાલે છે ત્યાં સભામાંથી પરછંદો બોલે ખબરદાર આગળ બોલતો નહીં. ખોપો પડી ગયો, ચારે બધું જોવા માંડ્યા. નવ ફૂટડો જુવાન આ શબ્દો સાંભળીને ત્રાંબિયા જેવો થઈ ગયો. માં ભવાની જેવી તલવાર હાથમાં ખુલી અને નર કેસરી સાદુલો જેમ હિમગીરીમાંથી નીકળીને છલાંગો મારતો એક છલાંગે સ્ટેજ ઉપર ચડીને ઉભો રહી ગયો અને કીધું કે હું સ્વામિનારાયણનો સત્સંગી છું, ક્ષત્રિય બચ્ચો છું. આનાથી એમ કેમ કહેવાય? મારા સંપ્રદાય માટે જો કલંક આપતો હોય તેના કરતા મરી જવું બહેતર છે બાટા, મારાથી રેવાય નહીં, મારે ખુલાસો કરવો પડે. એ ભાઈ એમ કે છે કે દારૂ માંસનું ભક્ષણ કરે તો પ્રજા નિર્વીર થઈ ક્ષત્રિયો નિર્બલ થઈ જાય છે. મેં નહીં, મારા બાપે પણ દારૂ અને માંસ નથી ખાધું, છતાં હું ચેલેન્જ ફેંકું છું કે આમાં દારૂ માંસ ભક્ષણ કરનારો શરાબ પીનારો કોઈ પણ ક્ષત્રિય બચ્ચો આ મેદાનમાં આવી જાય, તલવાર સાથે તલવારથી જવાબ આપું અને દ્વંદ્વયુદ્ધથી આવું તો દ્વંદ્વયુદ્ધ તૈયાર છું, અને જો હું પછડી જાઉં તો માનજો કે શરાબ અને માંસ ખાવા જેવી ચીજ છે અને નહીતર મારા માથામાં જોડો મારજો. પણ આ આખી ત્રાંબી વરણી કાયા બધાના મા ભૈયા હેઠા થઈ ગયા. કોઈ બોલે નહી, આઈસ કોલ્ડ સાઇલન્ટ. સંચાલકે પગે લાગ્યા. બીજા ક્ષત્રિયો કીધું કે તમે શાંતિથી બેસી જાઓ, આ આપણા અત્યારે સંમેલનનું મેદાન બગડી જશે, આ કાર્યક્રમ બગડી જશે. તો કે મારા સંપ્રદાયનું બગડી રહ્યું છે, તમારી ક્ષત્રિયનું જે સંમેલન છે ત્યાં. અને એ બીજા કોઈ નહોતા ક્ષત્રિય પણ મેંગડીના દરબાર અર્જુનસિંહ જાડેજા હતા. એટલે મારું કહેવાનો એ અર્થ છે, એમણે આ એક વસ્તુ હું આ પુરાતનમાં ભૂલી ગયો થોડું, પણ એમણે એ કીધું કે ક્ષત્રિયોનું સુરાતન એ કોઈ શરાબ અને માંસમાંથી આવે છે. અરે ભાઈ મિત્રો, એ તો સદાચારમાંથી, ઈશ્વર નિષ્ઠામાંથી ને સત્યના સંયમના પાલનમાંથી શૌર્યતા આવે છે, બાકી બધું મિથ્યા છે. તો બ્રહ્મચર્યથી ફાયદા ને ગેરફાયદા શું થાય છે એ બહુ જ મોટો ડિસ્કસનો એક પ્રશ્ન છે, પણ અત્યારે નથી. પણ એક વાત કરી દઈએ કે બ્રહ્મચર્યથી ફક્ત શારીરિક ફાયદા છે એટલા જ માટે આપણા ઋષિઓ સ્થાપના કરી છે તદ્દંતર ખોટી માન્યતા છે. એનો બહુ મોટો સ્પિરિચ્યુઅલ સાથે સંબંધ છે. આધ્યાત્મિક જો સાધનાને ક્રાંતિ કરવી હોય તો બ્રહ્મચર્ય આવશ્યક છે. અરે એક સામાન્ય હું ભલીશ, મોહનદાસ એમ વિચારતા થઈ જાય કે ભારત દેશને જો મારે આઝાદ કરવો હોય તો મારે બ્રહ્મચર્યની સાધના કરવી પડે અને એને 34 વર્ષની યુવાન વયે બ્રહ્મચર્યનું નિયમ લીધું, તો જેને આ સંસારમાંથી આઝાદી લેવી હોય એને બ્રહ્મચર્યનું પાલન ન કરવું પડે? આધ્યાત્મિક માટે છે, વિકારોને ટાળવા માટે છે. એટલા માટે જો આ વસ્તુ પાળવામાં આવે તો આંતર અને બાહ્ય ક્લેશ એ બેયનું શમન થાય. માટે જે જે આજ્ઞા ગ્રહસ્થોને અને ત્યાગીઓને કરવામાં આવી છે એનું પાલન કરે તો જ એના જીવની શુદ્ધિ થાય છે, નહીતર શુદ્ધિ થતી નથી. ઠીક, એક વાત હજી, થોડો સમય છે. બ્રહ્મચર્યના જ શ્રીજી મહારાજ આજ્ઞા લોપ થાય અને દુઃખ અને ક્લેશ આવે એવું ન સમજાઈ જાય, એટલા જ માટે આ સંતોએ આખા પ્રશ્નને બીજી વાર કહું સાર્વજનિક રૂપ આપ્યું કે તમામ આજ્ઞાઓ, કોઈ પણ આજ્ઞા આપણા ભગવાન સ્વામિનારાયણની લોપાય, આજ્ઞાનો લોપ થાય એટલે એને દુઃખ આવવાનું છે, એ અવશ્યંભાવી છે. પછી આજ્ઞા ટૂંકમાં શિક્ષાપત્રીમાં બધી છે, સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્થેય અપરિગ્રહ નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માન એ આદિ, દારૂ માંસ યાદિક આહાર વિહાર વિચારની એ બધી નીતિ પ્રામાણિકતા ધંધામાં જે કાંઈ બધી આજ્ઞાઓ છે એ આજ્ઞાનું જેટલું લોપ કરશે તે તેટલો દુઃખી થશે, એમાં એને કોઈ રોકનાર નથી. ગુણાતીતાનંદ છે એક વાત કરી કે અજો કણબી કોકના ખેતરમાંથી શીંડું પાડી નીકળ્યો, પેલા જે ધણી હતો ખેતર નો એને ફોજદાર ને કીધું મારી વાડીમાં વાડીમાં હિંડું પાડી ગયો કે તો ફોજદારે બોલાવ્યા એટલે સાચું છે તો કે હા સત્સંગી હિંડું પાડેલું અને નીકળ્યા શિક્ષાપત્રીમાં ના જ પાડી છે ચાલો ફોજદારે કીધું સાચું છે તો કે હા તો પાંચ ફટકાની સજા હવે એમાં કે ના પડાય નહીં એટલે બોલો હવલદારે કાઢ્યો આવો ફટકા મારવાનું હતું ને ત્યારે ચાબુક ફેરવીને એક માર્યો ભગત કે સ્વામિનારાયણ બીજો સ્વામિનારાયણ એટલે ફટકા મારે આ સ્વામિનારાયણ બોલે પણ પછી જમાદાર બોલ્યો એ મજાનું છે કે એટલે આ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે પણ તારે સ્વામિનારાયણ તો છીંડા પાડવાની ના પાડી છે છીંડા પાડ સ્વામિનારાયણ નું ન માય તો પછી તને દખાવે એ બોલો હવાલદાર બોલ્યો હવે જો આ એક નાની સામે કોઈ બી લોભ કરે તો ગમે તે પ્રકારનું દુઃખ આવે પણ એક બહુ સરસ મજાની વાત ચૂકવા જેવી નહીં એ એક આમ મંત્ર વેદના મંત્ર જેવો ભગવાન બોલ્યા સ્વામિનારાયણ કે જો ભગવાનના વચનમાં રહે તો જેવો ભગવાનનો આનંદ છે એવો આનંદ ભોગવે ઓહો એક જ નાનકડી વાત રવજી સુથારને મહારાજે ઐશ્વર્ય આપ્યું સમાધિનું સુખ આપ્યું અને એને સુખમાં ગરકાવ કર્યો સત્સંગ કરાવજો પણ જોઈજો ચાર વાત રાખજો ચાર મહારાજે નિયમ આપ્યા એક અમારી જેમ થાળ ન જમતા બીજું અમારી જેમ વસ્ત્ર અલંકાર ધારણ ન કરતા ત્રીજું મલિન અંતઃકરણ વાળા જીવો એમાં પ્રવેશ કરીને એની મલિન ક્રિયાઓને જોતા નહીં ચોથું સ્ત્રીઓની સભામાં બેસીને વાતો ન કરતા જા અને રવજી સુથારની આખી દશા બદલાઈ ગઈ આહા જ્યાં જુએ ત્યાં રામજી બીજું ભાસે રે આ દેહ દશા ટળી જાય એટલે કેટલું સુખ આવે એ તો આપણે જાણીએ છીએ ઊંઘમાં આનંદ સુકામ આવે છે દેહ ભાવ ટળી જાય ઇન્દ્રિયો આ બધાનો વિરામ થઈ જાય છે ને એટલે સવારે ઉઠીએ છીએ તાજા માજા થઈ જાય છે આટલું સુખ ખાલી સુસુપ્તિમાં અજ્ઞાન અવસ્થામાં જવાથી છે તો જ્ઞાનાવસ્થામાં જયારે દેહના આસક્તિઓ બધી ટળી જાય તેનો આનંદ કેટલો હોય રવજી સુથાર તો મંડા આનંદમાં ઝૂલવા પણ ધીમે ધીમે બધો સત્સંગ થાય ઐશ્વર્ય બતાય સંકલ્પો કહી દે સમાધિ કરાવે પોતે સમાધિમાં ડૂબે પણ વેવલો સમાજ છોડે નહીં રવજી સુથારને પછી થાળ શરૂ થઈ ગયા અલંકારો શરૂ થઈ ગયા એવાના અંતઃકરણો જોવા માંડ્યા પાપાચારો એ જોવા માંડ્યા મલિન અંતઃકરણો પણ જોવા માંડ્યા અને સ્ત્રીઓની સભામાં બેસીને સૌથી તો વેવલાઈ ક્યાંથી શરૂ થાય એટલે સભામાં બેસીને વાતો માંડ્યા કરવા આ વાત મહારાજને ગરડા આવી કે મહારાજ ઓલા રવજી સુથાર મહારાજ પૂછે કેમ છે અરે મહારાજ કે એને જલસો પડી ગયો છે એ ખાવું પીવું સોના ચાંદીના ઘરેણા બોનું દીકરીયું હું એની સેવા મહારાજ એ તો એનું લુગડું હાથે ન ઉંચકે એને લુગડું એક હાથું પડી ગયું તો ત્રણ જણા દઈને એને ઓઢાડી દે મહારાજ કે એમ આવું બધું કરે છે એ આટલું કર્યું ત્યાં ગોપાળાનંદ સાહેબ ખડખડા ઘસી પીડ્યા એટલે મહારાજ કે સ્વામી તમે કેમ દાંત કાઢ્યા તો કે મહારાજ બીજું કઈ નહીં તમે આમ કર્યું ને ત્યાં બધું વયું ગયું કેવા સામે સંત ગોપાલનંદ સ્વામી આમ કર્યું ત્યાં સ્વામી દાંત મીડા કાઢ્યો મહારાજ હવે કઈક કરવા જોઈએ વયું ગયું કે એક વાત તમને કહી દઉં અમારે અમદાવાદમાં નીચે પેશાબની કરવાની મૂતળીઓ છે અને સામે આ રોડ પડે ને ત્યાં ઓલું ધોબીવાળી દુકાન છે ત્યાં મોટા થાંભલાનું બોર્ડ છે એડવર્ટાઇઝ માટેનું તો હમણાં નથી પણ વખત પહેલા ત્યાં ઓનિડાના ટીવીનું એડવર્ટાઇઝ હતી અને એમાં ઓલું શિંગડાવાળો માણસ ને આમ હોય અમારા છોકરા સભા છૂટીને પેશાબ કરવા આવે ને ઓલો કે બસ આટલી વાર કથા સાંભળી ત્યાં બસ એટલે નાની મોટી ભગવાનની આજ્ઞા જો પાળે તો ભગવાનના સ્વરૂપના જેવો આનંદ અખંડ રહે હવે પાંચ મિનિટનું જ છે હમણાં પૂરું કરી દઉં બહુ મજાનું છે હું વાંચું છું બહુ સરસ કે ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપ્ય કરીને થાય છે અને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે બહુ શાસ્ત્રીય આ એક ચેપ્ટર છે અને એ માધવપુરી સ્વામી જેવા ક્યારેક જો લે તો બહુ વિશેષ થાય કારણ કે આ બહુ મોટો સિદ્ધાંત છે હું થોડું થોડું મારી અક્કલ પ્રમાણે તમને કહી દઉં પેલી વાત, મહારાજે એમ કહ્યું કે જે વિમુખ જીવ છે એને પોતાના કર્મ અનુસાર સુખ દુઃખ આવે છે, ભગવાનના ભક્ત છે એને ભગવાનની આજ્ઞા લોપના અલોપથી એને સુખ દુઃખ આવે છે. તો પ્રશ્ન એ થાય કે ભગવાનના ભક્ત છે એટલાના જ કર્મ ફળનું પ્રદાતૃત્વ એ ભગવાન પોતે સંભાળે છે, અને ભગવાનના ભક્તો નથી એ બધાનું કર્મ ફળ પ્રદાતૃ એ કર્મ સ્વયં સંભાળે છે. જૈન મત એમ કે છે કર્મ ફળ સ્વયં થાય છે. આમાં ચોખ્ખું કહી દીધું, એને એના કર્મ અનુસાર સુખ દુઃખ આવે છે, અમારે એની સાથે લેવા દેવા નથી. પણ અમારો ભક્ત છે એને સુખ દુઃખ અમારી પાસે છે, તો ના એવું નથી. તો કર્મ ફળ પ્રદાતૃ તો ભગવાનના પોતાના હાથમાં છે, વિમુખ હોય કે ભક્ત હોય બંનેનું. પરંતુ એક વ્યવસ્થા છે, શું કે સાંસારિક વિમુખ અભક્ત હોય અને દુઃખ આવે તો કોઈ સત્કર્મ કરે છે, એકાદ અનુષ્ઠાન કરે છે, એટલે એને દુઃખ ઘટી જાય છે, એ અનુભવ થાય છે, સાચું. તો એ કર્મના સિદ્ધાંતમાં ભગવાનના કાયદામાં એક નિયમ છે કે દુઃખ તમે ક્યાંથી લાવ્યા, તમે પાપ કર્યું તું ત્યાંથી. તો તુલસી રામાયણમાં સુંદરકાંડમાં પણ આ લખ્યું છે, ધર્મશ્ચ અધર્મ નાશકઃ. રાવણને હનુમાનજી સલાહ આપે છે, તે પાપ બહુ મોટું કરી નાખ્યું છે, પણ એ પુણ્ય કરી નાખ તો તું સુખી થઈ જાય. એનો અર્થ શું છે બ્રહ્મસૂત્ર પ્રમાણે પણ, કે પાપ તો આવ્યું એનું ફળનું દુઃખ લઈને કર્મના સિદ્ધાંત પ્રમાણે, પણ હવે તમને એમ લાગે છે કે આ કાઢવા જેવું છે, તો તમે કોઈ ધર્મનું અનુષ્ઠાન કરો, ભક્તિનું અનુષ્ઠાન કરો, સત્કર્મ અનુષ્ઠાન કરો, તો એ જે દુઃખ છે ને આમ હટી જાય છે, આઘું મૂકી દે છે. આટલી વ્યવસ્થા છે, જતું નથી પણ આઘું મુકાઈ જાય, એટલે અત્યારે સુખ આવી ગયું. એ જ પ્રમાણે ભક્તને માટે ભગવાનની આજ્ઞાથી મોટું કોઈ અનુષ્ઠાન નથી. એ ભગવાનની આજ્ઞા પાળેલી, એને જે દુઃખ આવવાનું છે પૂર્વજન્મના કોઈ આમ આવી નજીક આવે છે, પણ ભગવાનની આજ્ઞામાં છે ને, એટલે એ અનુષ્ઠાન ભગવત આજ્ઞા અનુષ્ઠાન અદભુત છે, એટલે દુઃખ છે આઘું વયું જાય છે. બીજી બાબત, એટલે એકદમ આ તો નિયમો પ્રમાણે જ છે, ધર્મનું અનુષ્ઠાન કરી સાંસારિક લોકે જે દુઃખને છેટું કાઢ્યું, ક્યાં સુધી કે જે અનુષ્ઠાનનું પુણ્ય હતું એ પેટ્રોલ જ્યાં સુધી રહે ત્યાં સુધી, પછી તરત પેલું પાછું નજીક આવે. પણ જે ભક્તએ આજ્ઞાનું અનુષ્ઠાન કરીને દુઃખને આઘું કાઢ્યું છે, એનું દુઃખ ત્યાં ઉભું છે, ક્યાં સુધી કે જ્યાં સુધી આજ્ઞાનું અનુષ્ઠાન ચાલુ છે ત્યાં સુધી. હવે જો એ આજ્ઞામાંથી ઢીલો થાય તો ઓલું નજીક આવે, એટલે પાળે તો સુખ, ન પાડે તો દુઃખ. ઓલો ગામનો દરબાર હતો ને, એમણે નહીં આપણે પુરાણી પ્રેમપ્રકાશ સ્વામીજી બહુ સરસ વાત કરતા કે એમનો ઓલો પહાયતો હોય તો એને રોજ કહી દે હરિજન વાસમાં જઈને કે જા તું દાળિયા આપણી વાડીએ નિંદામણ કુદામણ માટે લઈ આવજે. તો ઓલો જાય ને બબે ખટકે ગાળ્યું દે, બેનો દીકરીઓ આ તે હોય બધાને પહાયતા, તો પછી આપણે એવા જ હોય ને ગરમ, તો હેવી ગાળો બોલે. એમ એક દિવસ બધા ગરડેરા બેઠા છે ને ઓલા કોઈ કીધું છે કે અમે બે જણા ઓછા આવશું, થોડી તબિયત સારી નથી ને એમ, અને ઓલો ખીજાયો મંડો જેમ તેમ ગાળું બોલવા. એટલે ઓલા હતા ને એમણે કીધું તમે અમે આરો માંદા છે તો આવશું, પણ ભાઈ સાહેબ અમારી મા બેન દીકરીઓ બેઠા છે ન સંભળાય, ગાળો શું કામ બોલો છો? અરે આ કહેતા તો ઓર ઉપડ્યો. એટલે ગઢેર હતો ને એમણે કીધું તમે એમ નહીં માનતા કે અમારામાં કાંઈ નથી, પણ આ તમે જે આ દરબારનો પટ્ટો પહેરીને આવ્યા છો ને એટલે અમારાથી કાંઈ બોલાતું નથી, પટ્ટો હેઠો મૂકી દો તો તમને ખબર પડે કેમ ગાળો દેવાય છે. અને ઓલો કહે હું કઈ એટલું જ કઈ આ હું પટાથી તમે મારે છેટાડ્યો છો, અમારામાં કાંઈ નહીં હોય, એ પટ્ટો મૂક્યો. અને ઓલા તો ભાઈ કેદુ ના ખાઈ ગયા હતા, વેર તો વાળવું જ તું ને, અને ઉતરી પડ્યા લાકડીઓ લઈને મારી મારીને તોડી નાખ્યો, ત્રણ જણા ફાટમાં ઢાલી અને દરબારની ડેલી આગળ નાખીને વી ગયા. વે ગયા રીઝન દરબારને કોઈ કર્યું બાપુ પહાય તો કહટાય, અરે પહાય તો દાડિયા કરવા ગયો, સમજ કે પગથિયે બીડ્યો હશે, પગથિયો કાં તો કે કોકે ભાંગી નાખ્યો. એને કોને ભાંગ્યો? મારા પહાય તન દરબાર આવી ગયો, લા હું જોયો બાપુ મને મારી નાખ્યો, બધા હરિજન ભંગિયા માર્યો. અરે એના માછલા ધોવે તને હરિજન ભંગિયા મારી બોલાવે, મારી મારીને બધા લોથા કાઢી નાખું, બધાને માથા વાઢી લો, હરિજન વાસ નાખે બોલાવે, બોનું દીકરીઓ સાથે પકડીને લાવ, કોઈ એને માર્યો તોડી નાખું. આખો હરિજન વાસ આવ્યો, ગરજરો આગળ દરબાર કે તમે આને માર્યો? હા બાપુ અમે માર્યો, તોડી નાખ્યો કે મારા પહાય તને તમે મારો? બાપુ અમે ત્યારે માર્યો છે એને અમે બહુ ગાળ્યો બોલ્યો, અમે કીધું ગાળ્યો નહીં બોલો, અમારી મા બેન દીકરીઓ બેઠી હોય આ શોભે નહીં, અમે તમારી જેમ ગ્રહસ્થ છે વિવેક થી વાત કરો, બાપુનું કામ કરવા આવનારા જ છે ને, અમારે શું બીજું કામ, બાપુની સેવા નહીં કરી તમે કોની કરશું, પણ અમે એમ કીધું કે તમે ગાળ્યો ના બોલો, અને અમે એટલે સહીએ છે કે પટ્ટો છે ને એટલે તો એને બાપુ પટ્ટો કાઢી નાખ્યો ને પછી માર્યો છે. બાપુએ ફેરવીને ત્રણ લાકડી મારી. એ કે આના જીવતો કેમ રહેવા દીધો? કેમ આપણે ભગવાનને શરણે બેઠા હોય ને એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે દુઃખ છે ને એ બહાર ડોકા કાઢી રહ્યા છે, પણ આપણે બહાર નીકળીએ ને એટલે ઓલા ચોટે રાહ તો જોઈ રહ્યા હોય ને વટકવાળવા હાટું એટલે હરિજનવાસની જેમ, પણ આશરે એવો બેઠો છે ને એટલે કરી નથી શકતા. એટલે મહારાજ ભાર દઈને કે છે દુઃખી ન થવું હોય તો આશરે આવ્યા સત્સંગી થયા તે બી ઘણા દુઃખ આઘા વૈયા ગયા છે, પણ જો હવે આગના લોપીને બહાર જશો ને તો આ બધા લાગ જોઈને બેઠા પછી મને કહેતા ની દુઃખી કેમ થઈ ગયા. અરે આવનારું દુઃખ હોય તો સંત પણ ટાળી શકે છે. એક વાત કહી દઉં,
ભગવાનના ભક્તને જે સુખ દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપે કરીને અને પાળવે કરીને સુખ દુઃખ આવે છે. બીજા જીવને પૂર્વના પ્રારબ્ધ અનુસાર એ રીતે જે છે એની પણ વ્યવસ્થા છે. પ્રારબ્ધ અનુસાર દુઃખ આવવાનું હોય, બે જ વાત કરવી છે, આવવાનું હોય તો ભગવાન સમર્થ છે ટાળી શકે છે. બીજું ભગવાનના સંત પણ સમર્થ છે જે ટાળી શકે છે. એના ઉપર એક વાત કરી દઉં જોરી. કેરિયામાં ભગુભાઈ હતા, તે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી નીકળી અને સમયામાં જતા હતા તો કેરિયા રોકાણા, તે ભગુભાઈને ત્યાં આરામથી બધો સત્સંગ આ તે બધું થયું. બીજે દિવસે નીકળવાનું થયું એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભગુભાઈ કે હાલો સમયામાં વળતા બહુ સારું થશે અને મજા આવશે, દર્શન થાય, કથાવાર્તા થાય, અમારો જોગ રહે. તો ભગુભાઈ કે હા સામે સાચી વાત છે, પણ મારે રોજ કે ઊની ઊની રોટલી ખાવા જોઈએ. એટલે સ્વામી કે ભલે એની ચિંતા નહીં કરો કે અમે ઊની ઊની રોટલી તમને કરીને ખવડાવશું, પણ સ્વામી એટલે નથી, મારે ઊનું ઊનું પાણી નાવા જોઈએ અને મારે ચાકરી કરવાવાળો માણસ જોઈએ, એટલે ચાકરી એટલે પગ દબાવવાળો. તો ગુણાતીતાનું સ્વામી કે એમાં શું કે તમને જો આ કુરજી પટેલ છે એનો વાળન ભેળો છે એ તમને ઊનું ઊનું પાણી તમે કયો તે કરી દેશે અને તમે કયો ત્યારે તમારી પગચંપી કરશે ને ચાકરી કરશે બોલો, અને અમે ધ્યાન રાખશું પણ તમે હાલો. સ્વામી વાત સાચી, પણ મારે એક ટાઈમ જમવા નથી જોતું, મારે બે ટાઈમ જોઈએ, એ પાછું ઊનું ઊનું પાછા રોટલીના ફૂલકા જોઈ. ગુણાતીતાને સાંઈ કે જો આ વાસુદેવાનંદ બ્રહ્મચારી એ તમને બે ટાઈમ ઊના ઊના ફૂલકા અને ઊના ઊના દાળ ભાત શાક તમને જમાડશે, પણ તમે અમારી ભેળા હાલો ને સમયમાં સારું રહેશે, તમારો જીવનું સારું થશે અને સત્સંગનો આનંદ રહેશે. તો કે એ વાત સામે સાચી, પણ મારાથી બહુ ઝાઝા દાડા નીકળે નહીં. અહીંયા તમે રોકાણા, એટલો સત્સંગ થયો, એટલો હાંભળ્યો, એટલો ધીમે ધીમે પચે એ હારું. સ્વામી કે આવ્યા હોત તો સારું હતું, અમારે તો તમારું સારું કરવું હતું. તો કે હા મા બાપ, તમે તો સારું જ કરવા ચાહતા હો, પણ અમારે અમારો વ્યવહાર જોવો પડે, શરીરે જોવું પડે, બધું જોવું પડે. સારું, સ્વામી વયા ગયા. ટૂંક સમયમાં બહેનો એવો પ્રસંગ ઉલટો પુલટો થઈ ગયો, રાજના વાંકમાં આવી ગયા અને ભગુભાઈને કેદ પકડી અને જેલમાં નાખી દીધા. સ્વામી જાણતા હતા કે આ જેલમાં જનાર માણસ છે, દુઃખી થશે, અમારી સેવા કરે અને પ્રારબ્ધ છે, પણ જો સેજ માની હવે આપણે આટલું જાણે આ જ પ્રમાણે વાત છે. બોલો કેટલો આગ્રહ સ્વામીએ કર્યો, બ્રહ્મચારીને રોકું, વાળનને રોકું, ઉના રોટલા કરી દઉં, ફૂલકા કરી દઉં, પણ જીવ ન હાલ્યો. એટલે ભગવાન અને ભગવાનના સાધુ એ આપણા દુઃખ ટાળી નાખવા સમર્થ છે, પણ આપણે અમુક આડોડાઈ કરીને આવા ત્રાહિયા નાખીએ છીએ, નહીં તો ટળી જાય. અને ભગવાનની આજ્ઞા લોપીને ગ્રહસ્થનું સુખ હોય કે અમારો ત્યાગ્યોનું સુખ હોય, ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ જતું હતું અરે બીજા સંતો, ત્યારે ગુણાતીતાન સાહેબ નાની અવસ્થામાં રહીએ, થોડા શાંત અવસ્થામાં, ને અમદાવાદ છે અમદાવાદ પાસે, તે ત્યાંથી સદાવ્રતમાંથી તુવેરની દાળ મળી, તો સંતો આ રહે છે બધા, જે એમણે કીધું કે આ સારી દાળ મળી છે તો આપણે એને આજે સારી દાળ અને બધું બનાવીને જમીએ. ગુણાતીતાન સાહેબ કે રહેવા દો, મહારાજે આપણને ના પાડી છે, સ્વાદ ન કરાય. તો કે પણ આ ક્યાં આપણે રોજ રોજ કરવું છે? તો કુંભારને ત્યાંથી હાંડલી લઈ આવ્યા, વેપારીને ત્યાંથી માગીને જીરું લઈ આવ્યા અને સરસ મજાની દાળ બનાવીને વઘાર કરીને તાલ કરવાઈ ગયા, પણ એમાં થયું એવું કોઈ હાંડલી ફૂટી, બે ફાડિયા થઈ ગયા, એમાં ઓલી રાખ ભળી ગઈ થોડીક એક ભાગમાં, તો એક સાધુને કઈ ખબર ન રહી, ઈ પાછી ઓલું હાજુ હતું એમાં નાખ્યું, એ બધું થઈ ગયું રાખ રાખ, અને ખાય તો દાળનો સ્વાદ ના આવે એટલે રાખનો સ્વાદ આવે. ત્યારે ગુણાતીતાનંદ ઉભા થઈને બોલ્યા કે સંતો, મહારાજની આજ્ઞા લોપીને જે ખાય ને એ બધું રાખ ખાઈ છે, આમાં બીજું કાંઈ નથી. એમ દુનિયામાં આ સંસારમાં તમારા અમારા વ્યવહારમાં ભગવાનની આજ્ઞા લોપીએ પછી ગમે તેવા સારા વૈભવ હોય એ બધા રાખ સમાન છે. પાનબાએ ભજનમાં કીધું છે કે વચને થાપન અને વચને ઉથાપન પાનબાય, ઓ વચને મંદાય પ્રભુનો પાઠ, વચનો ના પુરાઈ તો નહીં રે અધૂરા, વચનો ના પુરાઈ તો નહીં રે અધૂરા. અરે ભાઈ જુઓ આવો વચન નો જોને છે ઠાઠ, માતે વચન વિવેકી જે નર ને નારી ફાનબાય, એ બ્રહ્માધિક લાગે તેને પાય, બ્રહ્માધિક લાગે તેને પાય. સહજાનંદ સ્વામી મહારાજ.